वासुदेवाय।
ओम नमो भगवते वासुदेवाय।
ओम नमो भगवते वासुदेवाय।
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्।
नरं चैव नरोत्तमम्।
देवीं सरस्वती व्यासम्।
देवीं सरस्वती व्यासम्।
ततो जये मुदीरये।
ततो जया मुदीरये।
श्रीगुरुवे गौरचन्द्र ाय
श्रीगुरुवे गौरचन्द्राय।
श्रीराधिकाये तदालये।
श्रीराधिकाये तदालये।
कृष्णाय कृष्णभक्ताय।
कृष्णाय कृष्णभक्ताय।
तद्भक्ताय नमो नमः।
भक्ताय नमो नमः।
जय श्री कृष्ण चैतन्य।
जय श्री कृष्ण चैतन्य।
प्रभो नित्यानन्द।
प्रभो नित्यानन्द।
श्रीअद्वैत गदाधर।
श्रीअद्वैत गदाधर।
श्रीवासादि गौर भक्तवृन्द।
श्रीवासादिगौर भक्तवृन्द।
हरे कृष्णा
हरे कृष्णा
कृष्णा कृष्ण हरे हरे।
कृष्णा कृष्णा हरे
हरे राम
हरे राम हरे राम।
राम राम हरे हरे।
राम राम हरे
आनन्द सन्त सोचन सन्त सच
राजीव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मा ऋततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये
भगवान श्री रामना पुण्य पवित्र प्रागट्य तिथि श्री रामनवमी त्रिभुवन ने अंदर समस्त देवताओं ने ऋषिवृंद महाउत्सव नो सौभाग्य लूटी रहा है। परमात्मा दयालु राघवेंद्र सरकार की कृपा थी आपने पण विष्णु ना सानिध्य में रामकथा कीर्तन उत्सव नो अवसर खाखरिया गाम ना विष्णु भक्त समाज तरफ थी मिली रहो। भगवान श्री रामचंद्र जी नु प्रागट्य दशरथ जी अने कौशल्याना दिव्य अयोध्याना राजमहल मा समस्त देववृंद ऋषिवृंद અને અયોધ્યાની સમસ્ત પ્રજા અતિ હર્ષિત આનંદ અને ઉલ્લાસમાં વિશેષ માતા કૌશલ્યા ભગવાન સાક્ષાત ચતુર્ભુજ નારાયણ રૂપે કૌશલ્યાની સન્મુખ પ્રગટ થયા। માતા પુની બોલી સોમતી ડોલી તજ હું તાત યહ રૂપા। કૌશલ્યાજીએ કીધું કે હે તાત, તાત એટલે હે પ્રિય, આ રૂપ જે તમે લીધું છે ચતુર્ભુજ એને ત્યજો। તો ભગવાન વિષ્ણુએ પૂછ્યું કે તો કયું રૂપ લઉં? કી જે શિશુ લીલા, તમે જેવી રીતે મનુષ્યના બાળકો શિશુ રૂપે આવે છે, શિશુ એટલે નાના કદમાં બુદ્ધિમાં, કળિયુગમાં તો બધા શિશુ જ છે, 60 વર્ષ ના થાય તો બુદ્ધિ શિશુ જેવી ઘણા ની હોય છે, અને કહે છે ગઢપણમાં અને બાળપણ એ હરખું થઈ જાય, બુદ્ધિમાં ગઢપણ અને બાળપણ લેવલ આવી જાય, ઘણાનો અનુભવ છે। પણ માતા કહે છે કે હું તો વાત્સલ્ય રસથી પરિપૂર્ણ થવા માંગુ છું, તો શિશુ લીલા કરો। માતાની આજ્ઞા, જેની આજ્ઞામાં આખું વિશ્વ બ્રહ્માંડ ચાલે છે, એ પ્રભુ કૌશલ્યાના પ્રેમ ભર્યા વચનોથી આધીન થઈ એના ઈ ચતુર્ભુજ રૂપમાં શિશુ થઈ ગયા, નાના બાળક થઈ ગયા, અને શિશુ લીલા કરવાનું કીધું તો શિશુની એક જ લીલા હોય છે રોવું, રોવા માંડ્યા ભગવાન રામ, જે રીતે સામાન્ય બાળકો પ્રાકૃત રોવા માંડે એમ રોવા માંડ્યા ભગવાન। सुनी वचन सुजाना रोदन ठाना होई बालक सुर भूपा। भूपा એટલે પાલન કરતા રાજા, દેવતાઓના જે રાજા છે એ બ્રહ્માંડ અધિપતિ શ્રી ભગવાન એક પ્રાકૃત શિશુની જેમ રોવા માંડ્યા। અને આ જે રામચરિત કથા જન્મની કોઈ સાંભળે તો ગોસ્વામી આશીર્વાદ આપે છે કે તે ન પરહી ભવકૂપ. આપણે બધા ભવકૂપમાં છીએ. ભવ એટલે થવું, વારંવાર વારંવાર અહીંયા જન્મ થાય છે, વારંવાર ગઢપણ, રોગ અને અંતે મૃત્યુ થાય છે. તો જન્મ અને મૃત્યુના આ સાગરને સંતો ભવ કહે છે. તો શિવનું નામ છે ભવ. સનાતન સત્તા અર્થ છે ભવનો, જે નિત્ય સત્તામાં પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે, એટલા માટે શિવને ભવ કહે છે. પણ ભવ નો એક અર્થ થાય વારંવાર થવું. જન્મ અને મૃત્યુ પ્રાકૃત જગતમાં બધ જીવાત્માઓ ભોગવે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ શંકરાચાર્ય કહે છે. ઈ સંસારે ખલ દુસ્તારે કૃપયા પાહી પાહી મુરારે. ભવ સંસારના કૂપમાં હું પડ્યો છું, હે કૃપા કરીને હે મુરારી કૃષ્ણને કહે છે. પાહી પાહી મતલબ ઉદ્ધાર કરો, રક્ષા કરો, મારું પ્રાણ કરો. તો ભવ કૂપમાં પડેલા જીવાત્માઓનો ઉદ્ધાર કરવા જ ભગવાન પ્રગટ થયા છે અને આ લીલા કરી રહ્યા છે. ખાલી કીર્તન ને શ્રવણ કોઈ આ ભગવાનના જન્મનું કરે એના ભવબંધન કર્મબંધન કપાઈ જાય. કેટલી સરળ અને શ્રેષ્ઠ ચિકિત્સા છે. રામના કૃષ્ણના શ્રવણ કીર્તન આપણા ભવબંધન કર્મ કાપી નાખે.
વિપ્રધેનુ સુર સંત હિત લીન મનોજ અવતાર.
કોની માટે અવતાર લીધો છે? વિપ્ર બ્રાહ્મણોની રક્ષા કરો, ભેનો ગૌઓની પાલન પોષણ કરવા, ગાયોનું, સુર દેવતાઓની પ્રાર્થના, સંત સાધુઓની રક્ષા, હિત લાગી એનું હિત મંગલ કલ્યાણ કરવા. લીન મનુજ અવતાર છે સચિદાનંદ બ્રહ્મ, પણ મનુષ્ય લીલા કરે છે. તો પછી એક પ્રશ્ન થાય કે મનુષ્ય બિના છે તો ઘણા મનુષ્ય છે. ચતુર્લક્ષાણી માનવા એમ કહે છે આપણા શાસ્ત્રો અને સંતો, કે 400,000 મનુષ્યની યોનિઓ છે 84,00,000 યોનિઓમાં અલગ અલગ. એની બધા કર્મને આધીન છે અને પ્રાકૃત દેહ ધારણ કરે છે. તો શું ભગવાન એ કર્મને આધીન ને એક મનુષ્ય જેમ રૂપ લઈને આવ્યા? ગોસ્વામી એની ચોખવટ કરે, નિજ ઈચ્છા નિર્મિત તનુ. નહીં નહીં, કર્મબંધનને કારણે પ્રકૃતિના દબાવથી નહીં, પોતાની ઈચ્છાથી આવ્યા. અને નિર્મિત તનુ એને એનું સ્વરૂપભૂત સચિદાનંદ શરીર લીધું છે. માયા ગુણ ગોપાર, માયાથી પાર. અર્થાત આપણું બધાનું શરીર પ્રકૃતિથી બન્યું છે. પ્રકૃતિ બે પ્રકારની છે. ભિન્ન પ્રકૃતિ, જેને ગીતામાં કહેવાય અપરા. ભગવાન 7મા અધ્યાયના 3જા શ્લોકમાં કહે છે, ગીતામાં 3જા કે 4થા, ભૂમિ રાતન લો વાયુ ખમ મનોબુદ્ધિ રેવચ અહંકારે. તો ભૂમિ આપ એટલે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, આ પ્રકૃતિ અષ્ટધા. 8 પ્રકારની પ્રકૃતિથી બધાના શરીર બન્યા છે, ચાહે દેવતા હોય કે મનુષ્ય હોય, પશુ પક્ષી હોય કે વૃક્ષ હોય. શરીરમાં હવા, પાણી, વાયુ, આકાશ આ છે, અગ્નિ કોઈનામાં ઓછા વધશે. જેવી રીતે પૃથ્વી ઉપર આપણે બધા મનુષ્યો છીએ તો આપણામાં પૃથ્વીનો ભાગ વધારે છે, દેવતાઓમાં હવાનો ભાગ વધારે. એ હવામાં ઊંચા ઉડીએ કે રહીએ છે, પણ છે એ આ 5માંથી એકાદો એલિમેન્ટ, 5માંથી. પણ ભગવાનના શરીરમાં કેવલ સત સનાતન સત્તા છે. ચિત્ત એટલે જ્ઞાન છે અને નિત્ય શાશ્વત અખંડ આનંદ છે. આ ભગવાનના સ્વરૂપ વર્ણન કરી ગોસ્વામી કહે છે, શિશુનું પરમ રોદન, પ્રેમભરી ચિતવન અને મધુર મુસ્કાનનું મુખડું જોઈ કૌશલ્યા અતિ હર્ષિત થયા. બધી રાણીઓ આવી ગઈ ત્યાં, દાસીઓથી ઘેરાઈ ગયો એ મહેલ, અને આનંદ મંગલના કીર્તન ગુંજી ઉઠ્યા છે. અને એ સમાચાર જ્યારે દશરથના કાનમાં ગયા,
દશરથ પુત્ર જન્મ સુનિકાના, દશરથ પુત્ર ब्रह्मानंद समाना परम प्रेम मन पुलक शरीरापन
प्रेम मन पुलक शरीरा
चाहत उठन भरत मति धीरा
चाहत उठन भरत मति धीरा
जाकर नाम सुनत शुभ होई मोरे गृह आवा प्रभु सोई मोरे गृह प्रभु सोई
दशरथ जी जारे सांभळ्यो पुत्र रत्न प्राप्त थयो छे तो मान हूँ ब्रह्मानंद समाना हृदय ने अंदर एटलो आनंद उल्लास नो समुद्र उमटी पड्यो જાણે એને મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ હોય બ્રહ્મન બ્રહ્માનંદ અને વાસ્તવમાં બ્રહ્માનંદ થાય કારણ કે સાક્ષાત બ્રહ્મ એને ત્યાં આવ્યા પરબ્રહ્મ ભગવાન એના આંગણામાં એના મહેલમાં એના પુત્ર તરીકે પ્રગટ થયા બ્રહ્માનંદ ગોસ્વામી કહે છે કે દશરથજીને એટલો આનંદ થયો કે જેટલો આનંદ બ્રહ્માનંદમાં મળે આપણને તો કોઈને અનુભવ નથી બ્રહ્માનંદમાં કેટલો કારણ કે આપણે બધા તો બ્રહ્મમાં ક્યાં છે બ્રહ્મમાં છે આપણે બ્રહ્માનંદ છે બ્રહ્માનંદ તો નથી કે બ્રહ્મમાં કેટલો આનંદ મળે એનો કોઈ અનુભવ નથી આપણી પાસે કેવલ શબ્દોથી સંતોષ લેવાનો છે આ વાતમાં ઘણી વખત કોઈ કહે ને કે કેટલું મધુર મીઠું લાગ્યું તો કોઈ એમ કે શેરડી જેવું તો સમજાય શેરડી આપણે ખાધી છે ગોળ જેટલું તો સમજાય પણ ઘણી વખત ક્યારેક આપણે કહી દઈએ અમૃત જેવું મીઠું છે અમૃત ચાખ્યું પણ બહુ બહુ મીઠું હોય એટલે પછી અમૃત જેવું અમૃત કેવું છે કોઈને એનો ટેસ્ટ નથી ખબર હા વૈષ્ણવો કહી શકે કારણ કે એને કૃષ્ણ કથા અમૃત કૃષ્ણ રામનું નામામૃત આસ્વાદન કર્યું છે પણ એ સ્વર્ગીય અમૃતનો કોઈને અનુભવ નથી સપોઝ અમૃત જેવું એટલે એનો અર્થ એમ કે મધુર હતી મધુર પણ એનો રિયલ અનુભવ તો નથી તો એ જ આ વાત છે દશરથજીને તો બ્રહ્માનંદ થયો પણ બ્રહ્માનંદમાં જે યોગીઓ ભ્રમણ કરે છે એને એનો અનુભવ છે હર્ષ ઉલ્લાસમાં દેહનું ભાન ન રહ્યું દશરથજીને પરમ પ્રેમ મન પુલક શરીરા શરીરમાં આનંદ જ્યારે અતિક્રમણ કરે ત્યારે નવ વિકાર પ્રગટ થાય આઠ વિકાર અષ્ટ વિકાર જેમાં રોમાંચ થવા માંડે પુલક શરીરા પુલક એટલે રૂવાડા ઊભા થઈ જાય અને ચાહત ઉઠત કરતમતી ધીરા ઉભા થવા જાય ને બેસાઈ જાય બેસવું હોય ને ચલાઈ જાય આખી દેહ દશા વિપરીત થવા માંડી પ્રેમમાં પુત્ર જન્મના આનંદમાં મતિ ધીરમતી વાળા હતા પણ તો એ કાબુ ન રહ્યા કેમ કારણ કે દશરથજી જાણતા હતા જાકર નામ સુનત શુભ હોય જેનું નામ કેવલ રામ કૃષ્ણ વિષ્ણુ ભગવાન જેનું નામ સાંભળવાથી તનની મનની ઘરની કુળની સ્થાનની શુદ્ધિ થઈ જાય સો પ્રભુ આવા મોરે ગૃહ ઈ સાક્ષાત પ્રભુ મારા ઘરે આવે તો આનંદ ન થાય જેનું નામ સાંભળવાથી આનંદ થાય અને જો અત્યારે આપણે રામની કથા કરી રહ્યા છીએ કથામાં જન્મ ઉત્સવ કરીએ કીર્તન કરીએ આટલો આનંદ આવે સાક્ષાત જ્યાં બ્રહ્મ પ્રગટ થયા છે અયોધ્યાની કલ્પના કેમ કરી શકે એટલો આનંદ હશે કારણ કે આનંદ ઘન વપુર ધારણ કરીને ઉભા છે લીલામ કરવા માટે સહજ દશરથજી આટલા આનંદમાં આવે કોઈ આશ્ચર્ય નથી ભાગવતમાં પણ આ વાત લખી છે કે ભગવાન શ્રી કૃષ્ણનું રામનું નામ સાંભળવાથી મંગલ થાય છે શુભ થાય શુભ અહીંયા શુભ શબ્દ છે ને આ મંગલ શબ્દ છે ભાગવતમાં દુર્વાસા મુનિ કહે છે યન્નામ શ્રુતિ માત્રેણ પુમાન ભવતિ નિર્મલ જેનું નામ સાંભળવાથી પુમાન મનુષ્ય નિર્મળ થઈ જાય છે એનું મંગલ થઈ જાય છે અને અહીંયા પણ દશરથજી કહે છે કે જેનું નામ સાંભળવાથી શુભ થઈ જાય એ સાક્ષાત પ્રભુ પ્રગટ થયા કળિયુગની અંદર ભગવાન રામ પ્રગટ છે અત્યારે પણ એના નામના રૂપમાં આ નામ બ્રહ્મ છે, રામ નો વિગ્રહ લીલા વિગ્રહ છે અને નામ બ્રહ્મ શબ્દ બ્રહ્મ છે. કલિકાલે નામ રૂપે કૃષ્ણ અવતાર ચૈતન્ય મહાપ્રભુ કહે છે. કળિયુગમાં રામ અને કૃષ્ણનો અવતાર નામના રૂપમાં થયો છે અને એટલું જ સુખ આનંદ અને ગતિ આપી શકે છે, કારણ કે સમાન નિજ સર્વશક્તિ. મહાપ્રભુ કહે છે કે નામમાં સર્વત્ર શક્તિ પ્રદાન કરવામાં આવી છે. ભાગવતમાં તો ત્યાં સુધી ધેનુમતીની કિનારે ગોસ્વામી સુખ ગોસ્વામી કહે છે, વિવશતાથી કોઈ વ્યક્તિ ભગવાનનું નામ ભૂલમાં પરાયણે અને વિવશતાથી છતાં સદ્ય ફલદાયક કર્મબંધન કાપીને મહાફળ ભક્તિ પ્રદાન કરશે હરિનામ. પરમાનંદપુરી મન રાજા કહો બોલાઈ બજાવ હું બાજા. ભાઈ રામનો જન્મ થયો છે તો રાજાએ કીધું કે બોલાવો વાદિત્ર બગાડવા વાળા, વંદીજન સ્તુતિ ગાવા વાળા, વેદ વાંચવા વાળા વિપ્રોને મંગલ સાજ સજાવો, આખી અવધને શણગારો, ખજાના ખુલ્લા મૂકી દો અને ગાયુંનું દાન સોનાથી મઢેલી ચાંદીથી મઢેલી અન્નની સાથે બ્રાહ્મણોને આપો, જેટલી જે માગે એને આપો. દશરથજી પુત્ર જન્મના અશુભ અવસરે અયોધ્યાના ખજાના ખુલ્લા મૂકી દે છે, કારણ કે અનુપમ બાલક મેન મુખ્ય ખજાનો જ ઘરે આવ્યો છે. તો આ ખજાનાની જે વાસ્તવિક રત્ન છે એ પ્રભુ પ્રગટ થયા છે, તો સંસારિક ધનની હવે કોઈ વેલ્યુ નથી દશરથજીની આગળ. અને એનો ખજાનો અખંડ હતો, ખૂટે એમ નહોતો, કારણ કે લક્ષ્મી પતિ આવ્યા છે તો લક્ષ્મીજી તો હવે અયોધ્યામાં ઓર વધશે, નાચશે. આવું જ વર્ણન નંદબાબા પણ ગોકુળમાં છે, સુખદેવજી કરે છે, ખૂબ દાન આપે છે બ્રાહ્મણોને, વૈદ્યોને વંચાવે છે બ્રાહ્મણોને બોલાવી, કારણ કે આ બધું પિતાનું કર્તવ્ય છે કરવા જેવું, જેથી બાળકનું મંગળ થાય છે. આ પિતાએ જન્મ સમયે કરેલું દાન એ બાળકનું એ પુણ્ય જમા થાય છે અને અક્ષય અને જ્યાં જાય ને સાથે આવે. કદાચ આપણે બેંકમાં મૂકીને છોકરા માટે જઈશું પણ એ રહેશે કે નહીં ખબર નહીં, પણ પુણ્ય જે છોકરાને દઈને જઈશું એ તો એ જ્યાં જઈને એને હારે અને મળવાનું કન્ફર્મ છે. તો વેસ્ટ નથી, ઇન્વેસ્ટ છે, વાસ્તવિક ઇન્વેસ્ટ છે, જેને કોઈ કાંઈ કરી નહીં કે લૂંટી નહીં કે ચૂકી ન જાય. આવું સર સવારે આપણે વાત કરતા હતા કે શ્રીંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. દશરથજીએ પુત્ર કામિષ્ઠ યજ્ઞ માટે શ્રીંગી ઋષિને બોલાવ્યા હતા અને પુત્ર કામિષ્ઠ યજ્ઞ સફળ થયો હતો. પુત્રની કામના માટે કરેલો યજ્ઞ અને યજ્ઞના આહુતિ પવિત્રતાના કારણે પુત્ર રત્ન સ્વયં બ્રહ્મ પ્રગટ થયા હતા. તેની કથા વિશેષ રામાયણમાં આથી છે, ટીકાઓમાં. દશરથજીને સુમિત્રાથી એક કન્યા પ્રાપ્ત થઈ હતી, એનું નામ હતું શાંતા. ચાર પુત્ર થયા એની પહેલા, ઘણા વર્ષો પહેલા, શાંતા એનું નામ હતું. દશરથ રાજા અવધપતિ હતા, અયોધ્યાના માલિક સ્વામી હતા, સમ્રાટ હતા. અયોધ્યાની બાજુમાં જ એક નગરી છે અંગદેશ, અને એના રાજા હતા રોમપાદ. રોમપાદ નામના રાજા અને દશરથજી આ બેને ખૂબ મિત્રતા હતી, મેળ હતો. અને દુર્ભાગ્ય કયો કે સૌભાગ્ય કયો, બેને ખૂબ પ્રેમ મિત્રતા સ્વભાવ મળે ધન કરી નહીં, પણ પુત્ર એકઈ નહોતી કે પુત્રી એકઈ નહોતી. અને એમને દશરથજીને પુત્રી થઈ એટલે મિત્રતામાં એને પહેલી જ પુત્રી એના મિત્રના ઘરે આપી દીધી, દત્તક રોમપાદે લઈ લીધી આ શાંતા. અને એટલા માટે શાંતા કન્યાનું પાલન પોષણ અંગદેશના રાજા રોમપાદ કરતા. વાલ્મીકિ રામાયણમાં પણ આનો ઉલ્લેખ છે. એક વખત દિનો એવું કે રોમપાદ રાજાના એ અંગદેશમાં ભારે દુકાળ પડ્યો. એક વર્ષ બે વર્ષ અન્નનો એક ટીકોનો વર્ષ, પશુ પક્ષીઓ મરવા માંડ્યા, માનવની જાન બચાવવાની પણ એક સમસ્યા ઊભી થઈ ગઈ. ઋષિઓને બ્રાહ્મણોને બોલાવી અને રાજર્ષિએ ઉપાય પૂછ્યા કે શું આપણી કમી છે, મારું એવું શું પાપ છે, કારણ કે પ્રજા દુઃખી હોય એમાં રાજા જવાબદાર છે, એનું જ પાપ કે એની જ ભૂલ કે એના યજ્ઞની એક કમી કંઈક છે. અને એ વખતે કીધું ઋષિ મુનિઓએ કે આપણા રાજ્યની અંદર વરસાદ નથી, એમાં તમારું કોઈ પાપ નથી, રાજા તમારા દોષ નથી, એમાં પ્રકૃતિનો આ કોપ છે. ઉપાય શું છે? ઉપાય એ છે કે એક ઋષિ છે જેનું નામ શ્રીંગી છે, એ શ્રીંગીના ચરણ કમલ જ્યાં પડે ને ત્યાં વરસાદ થાય. પછી ભૂમિમાં ગમે એટલો દોષ હોય, એ ભૂમિ પર રહેનારા ગમે એવા પાપીઓ હોય, એને અરે મતલબ નથી, વસ્તુ શક્તિનો પ્રભાવ પડશે, એના ચરણ જ્યાં જશે ને વરસાદ થાય. તો કે બોલાવો ને, શ્રીંગી છે ક્યાં? તો કે શ્રીંગી તો વનમાં રહે છે અને એ કોઈ શહેરમાં કે રાજ્યમાં ગયા નથી ને જશે નહીં. કઈક તો ઉપાય કરો. જયારે પૃચ્છા કરી રાજાએ, બ્રાહ્મણો એ ઉપાય આપ્યો કે કામ કરો, શ્રીંગી જન્મથી દ્વંદમાં રહે છે, સ્ત્રી શું પુરુષ શું કોઈ એનું ભાન નથી, એને કઈ જોયું જ નથી, સંસારથી અજાણ છે, એના પિતાની સમક્ષતામાં કેવલ વેદોનું અધ્યયન અને યજ્ઞ કરે છે હરીશ, બીજું કઈ કામ નથી, એને બીજી કઈ ખબર જ નથી કે સંસાર શું છે ને શું વ્યક્તિઓ હોય ને કેવા હોય ને શું પ્રકૃતિની સૌંદર્ય છે, કઈ લેવા દેવા નથી. એક ઋષિ હતા વિભાંડક નામના ઋષિ, અને એમને હરણીથી આ પુત્ર પ્રાપ્ત થયા હતા શ્રીંગી, એટલે પુત્ર હરણીથી નીકળ્યો હતો પણ માથે હરણ જેવા શિંગડા હતા. જેવી રીતે તમે ભાગવતમાં મહાત્મ્યમાં સાંભળ્યું છે ગોકર્ણ વિશે, ગાયથી ઋષિનું વરદાન ગાયથી પુત્ર થયો, તો કાન ગો જેવા હતા, મનુષ્યાકારમ પણ ગૌ ના કામ હતા. એવી રીતે આને ઋષિ ને શિંગડા હતા, શિંગ હતા માથે, એટલે નામ જ પડ્યું શ્રીંગી, શ્રીંગ ધારયતી શ્રીંગી. હવે એના પિતા એને જન્મથી કેમ મોકલ્યા નહીં, કેવલ કુટિયામાં યજ્ઞ અને વેદ અધ્યયન, અને રાજાના પ્લાન છે કે ગમે એમ કરો શ્રીંગી ને લાવો. બસ સો વાત નહીં એક વાત, કારણ કે આપણી પ્રજાનું પ્રાણ રહી જાય, અને એટલા માટે સુંદર સુંદર સ્ત્રીઓને શણગારી ભોગ સામગ્રીઓ પ્રદાન કરી, અને જ્યાં વિભાંડક નામના મુનિની કુટિયા આશ્રમ હતો યજ્ઞ સ્થલી, ત્યાં સ્ત્રીઓ મંડી વિચરણ કરવા. કોઈ પણ માણાને ફસાવવામાં માયા દ્વારા બનેલી એક મહા ધમકડો આ છે સ્ત્રી. ઓલાને તો સ્ત્રી હું પુરુષો કોઈ મતલબ નતો, એને ક્યારે જોઈ નથી કે સ્ત્રી કોને કહેવાય ને પુરુષ કોને કહેવાય, એને એના પિતાને એની સિવાય બીજા કોઈ માણસ નથી ભાડ્યો. શ્રીંગીની દશા એ હતી. પણ વિભાંડક મુનિ બહુ તેજસ્વી અને એમનો પ્રતાપ વિખ્યાત હતો. આ સ્ત્રીઓને બી કદી જો વિભાંડકની નજર ગઈ ને આપણે આપણે તો પ્રાણ ગયા, કારણ કે એને હળગાઈ દેશ. એટલે સ્ત્રીઓ વાટ જોતી હતી કે ક્યારે વિભાંડક બહાર જાય તો શ્રીંગીને પકડીએ. અને વિભાંડક એક દિવસ ગયા 2-3 કલાક માટે ભિક્ષાટન માટે, અને આ સ્ત્રીઓ નિત્ય ગાન કલા ખૂબ શુભ તાલ રાગમાં ગાવાનું કર્યું. પહેલી વાર એને શબ્દ સાંભળ્યા સંગીતના સુરોના, કંઈક ભણે શ્રીંગી ઋષિ. અને કહેવાય હવનકુંડ વેદાદિનમાંથી ત્રીજું જોયું નતું, અને બહાર નીકળીને જોયે તો અપ્સરાઓની જેમ સુંદર સુંદર નૃત્ય થઈ રહ્યા, અને આ સ્ત્રીઓ મધુર મધુર મુસ્કાન, આંખોની ચિતવંતી, હાવભાવ એવા પ્રદર્શિત કરતી હતી કે જાણે એને બોલાવતી હોય અથવા જન્મો જન્મથી એને ઓળખતી હોય. ઋષિને તો કોઈ એવું આકર્ષણ નહોતું, કારણ કે એને સ્ત્રી હોય જ ખબર નથી, આકર્ષણની સીધી વાત જ રહે. આ લોકોનો પ્લાન હતો ગમે એમ કરીને એને લાવવા છે અહીંયા વનમાં. તો સમય થઈ ગયો વિભાગને આવવાનો, એટલે સ્ત્રીઓ બધી દેખાઈ ગઈ, નહીં છુપાઈ ગઈ, અને હા જોતા રહી ગયા. પિતા આવ્યા એટલે વળી કાર્યમાં યજ્ઞમાં લાગી ગયા. સ્ત્રીઓએ પુનઃ બીજા દિવસે ત્રીજા દિવસે આ રીતે 4-5 દિવસ સ્ત્રી આવેલી, અંતે વાતોમાં વળગાવી દીધા ઋષિને. વાતમાં અને વસ્તુ પ્રદાન કરવા માંડી, ખાવાની વસ્તુ, હાવભાવ દેખાડવા માંડી, સ્પર્શ આદિ, અને એમ કરતા કરતા જે હોડી નદી કિનારી આશ્રમ હતો, નદીની ઓલે પાર અંગ દેશ હતું, ગમે એમ કરીને ઋષિને વાતે ચડાવીને બહેરી દીધા હોડીમાં. અને ખબર હતી કે જલ્દીથી પકડા, નકર ઓલા વિભાંડક આવી ગયા, જો ભળી ગયા આપણને તો પૂરું. આ રીતે વાલ્મીકીજી લખે છે, કઈ રીતે ફસાયા ઋષિને, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય મન એની પાસે એક એવું દુષ્ટ છે, જો મન તમને બંધનમાં નાખવાળું હોય તો આપણું મન છે. જેને મનમાં મહામંત્ર થી પ્રતાપ પ્રભાવ જેને નથી ચાખ્યો એનું મન હંમેશા કામ વિકાર અને માયાથી ગ્રસ્ત રહેશે અને વ્યક્તિ ગમે ત્યારે સંસારમાં માર ખાઈ જશે. મોટા મોટા ઇતિહાસ પ્રમાણ છે. ઋષિને તો સ્ત્રી આસક્તિ નથી, કારણ કે સ્ત્રી હું છે એની ખબર નથી. અને એને તો દ્રશ્યો એવા જોયા. કોઈ પણ વ્યક્તિ હોય સંસારમાં ફસાય છે શું કામ ખબર? પહેલું રૂપ, બીજો શબ્દ. આ જો કોઈ પણ રૂપ જોવાથી અંત કામના ઓછી થાય છે, મને મળે. આપણે કઈ સુવિધા એની જરૂર નથી વસ્તુની, પણ જોઈને જોઈ ઈચ્છા થાય જ તે મનમાં. મન ક્યાં હોય તો સારું પડે છે. બસ ઈચ્છા એ મોબાઈલ હોય, ગાડી હોય, કપડા હોય, સ્ત્રી હોય, એનીથિંગ એલ્સ, કોઈ પણ આઈટમ હોય. આ એક રૂપનો પ્રભાવ છે. ક્યારેક આપણે કઈ વસ્તુ ઇનફ હોય પણ સામે વાળાને જોઈને એમ થાય કે આ મોડેલ હોય તો સારું પડે છે. અને મોબાઈલ બદલીએ કે ઓલા મોડેલ તો જે હોય એ રહેવાના છે. મોડલમાં ઘણા મોડલ આવે ને બધાના. તો મન એટલા માટે કૃષ્ણ ગીતામાં કહે છે અર્જુન મન ઉપર કંટ્રોલ. કારણ કે બિલકુલ કામનાનો પ્રવેશ થયા પહેલા સંગાત સંજાય કામા, સંગ ન થવા દો કોઈ પણ વસ્તુનો, નહીં તો તરત જ મનને રોકશે ને યોગી ગયો કામ. સુરદાસજી એટલા માટે પોતાને બહુ ભાગ્યશાળી માને છે કે હે ઠાકર કનૈયા, તમે આંખ્યો નો આપ્યો એ સૌથી મારી મોટો મારી ઉપર ઉપકાર કર્યો. સુરદાસ બિલો મંગલ નામના એક મહાન સંત થયા જેને કૃષ્ણ કરણામૃત લખ્યું છે. પોતાના સ્વહસ્તે સોયથી એને એની આંખો ફોડી નાખી કે આંખ જ એવી છે જે મને હરિદર્શન કરાવવા જોઈએ એની બદલે કામના દર્શન કરાવે છે. ન રાખી આંખ. બહુ બધા સંતોના એવા ચરિત્ર છે. સુરદાસજી તો આંખે આંધળા હતા અને સુરદાસ પુષ્ટિ માર્ગમાં થયા કૃષ્ણના મહાન ભક્ત. પણ હકીકત સૌથી વધારે એ જોતા હતા, કારણ કે એની પાસે આંખ નહોતી પણ ભગવાન દેતા હતા, દેખાતા હતા. અને આપણી પાસે આંખ્યું છે તો ભગવાન સિવાય બધું દેખાય. આંખ કોને હતી વિચાર કરો, સુરદાસ પાસે કે આપણે? તો ભક્તો સમજો આ વાતને, રૂપ જે છે એ આંખ્યું જો કૃષ્ણના દર્શનમાં નહીં લાગે, આંખ્યુંમાંથી ઈર્ષા યા કામના નીકાળો તો મનની આસક્તિ આત્માને પતન કરાવશે. એના માટે ભગવાન કૃષ્ણ સાવધાન કરે છે ગીતામાં, ઇન્દ્રિયાની પ્રમાથીની હરતિ સભમ મનઃ. ભગવાન કહે છે કે મોટા મોટા યોગીઓના મન ઇન્દ્રિયો હરી લે, એટલા માટે સાવધાન. કર્માંગાની સર્વશ, જેવી રીતે કાચબો પોતાની ઇન્દ્રિયોને અંદર કેમ એનું મોઢું હાથ પગ નહીં હોય પણ કોઈ આવે તો બધું અંદર વીયું જાય, એમ જ્યાં ભોગ છે, કામના છે, વિષય છે, ત્યાંથી યોગીઓ પોતાની ઇન્દ્રિયોને પાછી લઈ, જ્યાં પ્રેમ છે, ભક્તિ છે, ન્યાય સેવામાં લાગી જાય. આ એક બહુ સુંદર સૈદ્ધાંતિક વાત કૃષ્ણએ ગીતામાં કરી છે. વધારે પ્રસંગને લાંબો ન કરતા એક મહત્વપૂર્ણ શિક્ષા ગ્રહણીય છે આપણા બધા વૈષ્ણવ સાધકો માટે, કે મનને હંમેશા પવિત્ર અને શુદ્ધ રાખવું હોય તો મહામંત્ર નિત્ય જપવો પડશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
સવારમાં તમે નાહી ધોઈને ફ્રેશ થઈને કપડાં પહેરો, ક્યાંય બહાર ન નીકળો ને તો હાંજ થાય ને ત્યાં નેલા થઈ જાય શરીર પણ, હે ને? એમ આપણું મન પણ રોજ મેલું થાય છે. જે જે વસ્તુ આપણે સાંભળીએ, જે જે જોઈએ એનો મન ઉપર પ્રભાવ પડે છે. અને એટલા માટે નિત્ય મનને પણ સ્નાન કરાવવું જોઈએ. મનને કયું પાણી હાલશે? મનને આ મહામંત્રનું પાણી હાલે છે, ફ્રેશ થાય એમ મન. ઘણા કે માળા એક દીકરી રોજ 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 બગડે છે. રોજ જે જે વિષયો જોશો, જે જે સાંભળશો, એ કામના વાસના સંસાર હૃદયમાં ભરાય છે મનમાં, અને દૂર કરવા માટે આ મહામંત્ર છે. એટલા માટે નિત્યમ સતત કીર્તયંતોમાં કૃષ્ણ કહે છે રૂપ વસ્તુ જોઈ અને ફસાણા. વિભાંડકના પુત્ર શ્રીંગી, સ્ત્રી આસક્તિ કામના નહોતી એની પાસે પણ રૂપની લાલસા હતી કે જોઉં તો ખરું. એડવર્ટાઈઝ વાળા શું કરે છે આપણને? તમને એવી રીતે પ્રસ્તુત કરે તમને આની વગર હું રહી જ નહીં શકું. એની વાત દસ દસ વાર એવા પૈસા આપીને એવા કલાકારો પાસે એ વાત બોલાવ આવે, એ પોતે ઇસ્તેમાલ ન કરતા હોય એનો આપણે છેતરે છે. જોવા એરોડાયવાના આપણે છઈ લાલચી બંદર જેવું આપણું મન, આપણું મન કેવું છે ખબર? લાલચુ બંદર જેવું. એમ કેળું દેખાડે કે ચણા દેખાડે તો બંદર તમારે પેલા જોવે આમ, પછી ટ્રાય કરે એને પકડવાની, પકડાઈ જાય, પકડવાની ટ્રાય કરે પણ હકીકતમાં થાય હું પકડાય ઈ જાય, અને પછી મદારી નચાવે અને બધાની સામે એનું નાટક કરાવે, દુગી વગાડે. એમ માયા આપણને દેખાડે છે. હા તો આપણે ટ્રાય કરવું ગયો કામ ચાલ. આ સંસાર એટલા માટે અમે ભવકૂપ, ભાગવતમાં સંસારને કીચડ કીધું છે, કાદવ, ભવસાગર કીધો છે, કાદવ કીધો છે, અહીંયા ભવકૂપ કીધો અમને ગોસ્વામી. અંધારો શું કહેવાય ગુજરાતીમાં, કઈક પેલું કહે છે ને ભાડિયો, ભાડિયો કૂવો છે જેમાં જેમાં પાણી ન હોય અને પથ્થરો ભેરખતરાઓ ભેડ્યા હોય, ઊંડો હોય બહુ અતિ, તો એવી સંજ્ઞા દેવામાં આવે. એમાં સંસાર એક એવો કૂવો છે કે ગયા તો પૂરું, પછી કેવલ દુઃખ ચિંતા વ્યાધિ અંતે મૃત્યુ. અને એમાં કોણ નાખે છે સંસારમાં? આપણું મન. મન ઉપર નિયંત્રણ નહીં હોવાના કારણે વ્યક્તિ સંસાર કૂપમાં, સંસાર કીચડમાં પડી જાય. અને સંસાર કીચડ એટલે કંક, કાદવ. ગુજરાતીમાં કાદવ બે પ્રકારના આવે. કીચડ તમને ખબર, તમે જોયા હશે અથવા સાંભળ્યું હશે. એક કાદવ તો વરસાદમાં થાય, પાણીમાં માટીનું ભળવાથી બહુ ઊંડો હોય તો 1.5 ફૂટનો 2.5 ફૂટનો પગ નીકળે ખરા. જંગલમાં એવા કાદવ આવે કે બહુ ડીપલી હોય, ઊંડાઈ હોય એની, અને એમાં ગયા પછી જેટલી જોરથી તેમ પડ્યા અને જ્યાં સુધી પડ્યા પછી જેટલી ટ્રાય ઉપર આવવાની કરો ને એટલા અંદર જાઓ, એક એવો એક કાદવ આવે. ખબર નહીં એને તમે શું કહેતા હશો, સંસ્કૃત અને પંખ કહે છે ભાગવતમાં, ગુજરાતી એનું શું છે ખબર નથી મને એટલી બધી. એ અંદર પોતાની સાથે તમારે જેમ હોય એમ ઉભો રહી જવાનું, બાકી જેટલું નીકળવાની ટ્રાય કરી એટલા. એનો એક જ ઉપાય છે કે તમે બૂમ પાડો ને સામે વાળો કોઈ તમને વસ્તુ આપે, રસ્તી આપે ને એને પકડો, તો બાકી બીજો કોઈ ચાન્સ ના નથી એકાદવ નથી. આ સંસાર એવો કુવો છે. એકવાર ચાર ફેરા ફેર્યા પછી ફરતો જ રહે માણા. એ એને કહે કે આજ આજ માળા કરીશ, કાલ આટલું કરું ને પછી ઉકલી જાય તો ગાળો ન આવે, પૂરો થઈ જશે. જ્યાં પીડ્યો ને અટકી રહેવાનું, બાકી જેટલો નીકળવા કરશે એની મેળે નીકળે છે જ નહીં. એની માટે એક જ આધાર છે કે કોઈ સાચા વૈષ્ણવ એને મળી જાય અને ગીતાના જ્ઞાનનો દોડો આપે. ભાઈ પકડ મનના ભવ સતત કીર્તયંતો માં જ્ઞાનના દોડાને પકડે, ઈ આને પકડવું નથી અને એની રીતે ઉપાય એક છે. સંસાર કાદવમાં પડ્યા પછી ગીતા જ્ઞાનનો કોઈ સંત સાચો વૈષ્ણવ આપણને જ્ઞાન રજ્જો આપે તો નીકળી શકાય કદાચ, બાકી પૂરું. તો ભક્તો મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, બંધનનું કે મુક્તિનું કારણ મન છે. એટલા માટે મનને કંટ્રોલ કરતા શીખવાનું. મન થશે મહામંત્રથી વશમાં, હરી કથાથી શુદ્ધ થાય. સત્સંગ અંતરાત્માનું સ્નાન છે. વિવાંટક રૂપના કારણે ફસાણા, રૂપના કારણે ફસાણાના હજારો ઇતિહાસ છે. તમે સૌભરીનો ઇતિહાસ યાદ કરો, કેવલ રૂપથી જોયું. અજામિલનો ઇતિહાસ યાદ કરો, કેવલ એ દ્રશ્યને જોયું. ખરું મન વશમાં ના રહી. એટલા માટે એક સાધક પોતાના નેત્રોને શુદ્ધ કરવા રોજ દિવસમાં 3 વાર નહીં તો કમસે કમ 1 વાર સચ્ચિદાનંદ બ્રહ્મ રાધા કૃષ્ણ અને સીતારામને જોઈ લેવા જોઈએ, એટલે ઓલી વાસના નીકળી જાય. હે ને, મોતિયાબીન કેમ આવી ગયું, કાઢવું પડે. આપણે બીજા બીજા રૂપ જોઈને મન તો દુષ્ટ થાય છે, પણ એ મનથી આંખ્યુંથી એ બીજું શ્યામસુંદરનું રૂપ જોવામાં આવે તો કંઈક શુદ્ધિ પ્રોસેસ પ્રારંભ થાય. એની વે લઈ ગઈ આ બધી સખીઓ ગમે એમ કરીને વિભાંડક આવ્યા પહેલા. રોમપાદને જેવા રોમપાદના રાજ્ય અંગ્રેશમાં જેવા શ્રીંગીના પગને ઉતાર્યા, રાજા તો મહેલમાં હતા, એ પગ પેલો હોડીમાંથી જમીન ઉપર પડ્યો એ રાજ્યની સીમામાં, ગડગડાટ વીજળીના વાદળાના અને મુશળધાર વર્ષા પ્રારંભ થઈ ગઈ. આખી પ્રજા હર્ષ ઉલ્લાસ અને આનંદમાં, રાજાએ તરત ખબર પડી ગઈ કે નિશ્ચિત શ્રીંગીનો પગ પડી ગયો છે, મારું કાર્ય સાર્થક સફળ થયું. અને શ્રીંગીને વાજતે ગાજતે સામૈયા કરતા રાજ્યમાં લાવ્યા. ઓલા તો હમજે ને કે બધા શું કરે છે મને, એને ક્યારે એવું ભરેલું કે આપણે તમે કોઈક નાચે ને આપણને કોઈક તિલક કરે ને હાર પહેરાવે ને પ્રસાદ ખવડાવે ને, એ આજે શું થઈ રહ્યું છે? આ બધું એ ટાઈપ ની એને કોઈ વિવેક બુદ્ધિ હતી જ નહીં. પવિત્ર હતા, શુદ્ધ હતા. અને રાજા એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ આ રીતે રાજતા મહેલમાં. અંતે કર્યું કે આ શ્રીંગીના પગ પડવાથી જો આ વર્ષોથી તપ બનેલી પાપ ભાઈ ભૂમિ જો પવિત્ર થઈ જતી હોય ને ઇન્દ્ર વર્ષા કરતા હોય તો પછી આને અહીંથી જવા જ ન દેવાય, ઘર જમાઈ રખાય. અને ઋષિને કીધું, નિવેદન કર્યું, વાતમાં ઉલઝાવી અને શ્રીંગી ઋષિ સાથે શાંતાને પહોંચાડી દીધી, જે દશરથજીની લીધેલી દીકરી રોમપાત પાલન પોષણ કરતા અને જમાઈ બનાવીને કાયમ રાખી લીધા શ્રીંગી. પણ શ્રીંગી તે વેદ અધ્યયનકારી અભ્યાસ એનો હતો, યજ્ઞમાં બહુ અનુષ્ઠાનમાં બહુ આગળ, એમની બુદ્ધિ અને ક્રિયામાં બહુ આગળ ક્ષેત્રમાં વયા ગયા હતા. કારણ કે જીવન બધી જ કર્યું તેણે યજ્ઞ અને વેદ, અને એટલા માટે એ શ્રીંગી જેવા પવિત્ર ઋષિને આમંત્રિત કરે છે વશિષ્ઠજી કે શ્રીંગીને બોલાવો. કારણ કે યજ્ઞમાં કોઈ માહિર હોય યજ્ઞમાં તે શ્રીંગી છે, અને એટલા પવિત્ર છે કે એના પગ પડવાથી વર્ષા એવું થઈ ગયા દાખલા ઇતિહાસ બોલે. અને એટલા માટે દશરથજીને ખબર પડી કે શ્રીંગી બોલાવ્યા પછી ખબર પડી કે આ તો આ, કારણ કે વાસ્તવમાં જમાય તો દશરથ નીકળ્યા ને, શાંત તો એ નહીં દીકરી. તો બસ ઘરના ને ઘરના કામમાં આવી ગયા દશરથજીને. કથા સવારે સમય અભાવ મેં નથી કીધી, એટલા માટે મેં કીધું કહું દશરથજીના પાવન ચરિત્ર ઉપર. અને દશરથજીનું કીર્તિ ધ્વજ પતાકા વિશ્વ વિખ્યાત હતી. પોતાના ઈનાઈ રથથી સ્વર્ગ જઈએ છે, કોઈને એવી ગાડી કે આઈના સ્વર્ગ જઈએ કે, જો કે જવું ન જોઈએ પાછો ન આવે બધા ગયા. પણ દશરથજીનો રથ અને ગયેલાના ઇતિહાસ છે, કૃષ્ણને લઈને ગયા હતા ઇન્દ્રની મદદ કરવા, પોતાના જ અપાણા હતા સ્વર્ગમાં. પોતાના ઈનાઈ રથથી કઈ કઈને બિહારીને સ્વર્ગમાં ઇન્દ્ર આદિ દેવતાઓ અસુર જેને સતાવતા હતા, તો સ્વર્ગના દેવતાઓની રક્ષા કરવા દશરથ પૃથ્વી ઉપરથી ગયા હતા. મતલબ કેટલા મહાન હશે કે દેવતાઓ જેને આમંત્રણ આપે અને રક્ષા અર્થે બોલાવે, એટલા શક્તિ સામર્થ્ય શ્રી દશરથજી આજ પુત્ર રત્નની પ્રાપ્તિ કર્યા પછી અતિ હર્ષ ઉલ્લાસ આનંદિત છે. રામાયણકાર એવું લખે છે, એટલો આનંદ મંગળ અયોધ્યામાં થયો, બધા હર્ષ નિત્યમાં ખાવાનું ભાન ભૂલી ગયા, શરીરની શુદ્ધિ ભૂલી ગયા, અને સૂર્યાસ્ત થાય એ પહેલા કૈકેયીને ત્યાંથી પણ સમાચાર આવ્યા કે મહારાજ દશરથ મહારાણી કૈકેયીએ પણ પુત્ર રત્નને પ્રગટાવ્યો છે. દશરથને તો ઓર આનંદ. અને બીજા દિવસે કહે છે બુધવાર વજન કરતો હતો રામાયણ, સ્પષ્ટ આવ્યું કે નવમી તિથિ બપોરનો સમય, મધુ ચૈત્ર મહિનો અને મંગળવાર હતો. કયો વાર છે? આજે મંગળવાર છે, સારો યોગ છે. તમે આ બેઠા છો તમારું મંગળ થઈ ગયું, કારણ કે મંગળ ભવન મંગળહારી એના એના ઉત્સવમાં ભાગ લીધો ને. આપણે બધા જ ભૂલી જાવ એ થોડા ભૂલકણા છે, આપણે જેવા બ્રહ્મ છે એને ખબર છે કે આ આવ્યો હતો કારખાનું બંધ રાખ્યું હતું એક દિવસ ને, સીમમાં નહોતો ગયો, કમસે કમ તડકાનો આવીને બેઠો હતો, એ નહીં ભૂલે. દયાળુ ઠાકર છે, કૃપાળુ છે, બિલકુલ યોગ છે. અને વાતાવરણમાં એ તે ભગવાનના પ્રાગટ્યથી પ્રકૃતિ સ્વરૂપમાં હતી, સેવામાં હતી. તો કહે છે કે સુમિત્રાજીએ બુધવારની સવાર પડતા પહેલા દશમી તિથિના પ્રારંભમાં બે કુમારોને જન્મ આપ્યો હતો, અને અયોધ્યામાં આનંદ મંગળ ઉત્સવ એટલો આનંદથી થયો કે માસ દિવસ કર દિવસ મરમ ને જાનક હોય, એક મહિનાનો દિવસ થઈ ગયો. રથ સમેત રવિ થાક્યું નિશા કવન વિધિ હોય, સૂર્યનો રથ સ્થંભી ગયો. કારણ કે સૂર્ય દેવ પ્રસન્ન થઈ ગયા ને, મારા કુળમાં કોઈક આવ્યું છે પરબ્રહ્મ ભગવાન સૂર્ય, કારણ કે પિતૃ પ્રસન્ન થાય કે નહીં, કુળમાં કોઈ વૈષ્ણવ આવે તો પિતૃ પડી જાય ને પ્રસન્ન થાય, તો પરબ્રહ્મ આવે તો સૂર્ય તો એના આદિ થયા ને. તો સૂર્ય દેવાય તે હર્ષ ઉલ્લાસ આનંદમાં એની ગતિ અટકી ગઈ, પણ મરમ ન જાનક હોય પણ કોઈને ખબર ન પડે. આનંદ ઉલ્લાસમાં એક મહિનો વયો ગયો લોકોને ખબર જ નથી. હવે આ થોડીક અલૌકિક વાત છે, આપણને દેહે એમ નથી બુદ્ધિમાં, ભાગવતમાં આવું છે. શરદ પૂર્ણિમાના દિવસે જયારે કૃષ્ણચંદ્રએ રાસલીલા કરી તો સુખદેવજી ના કહે છે બ્રહ્મ રાત્રિ બ્રહ્માજી ની રાત્રિ જેટલી લાંબી એક રાત થઈ ગઈ. હવે બ્રહ્માજી ની રાત્રિ કેટલી તમને ખબર છે ને? 1000 સહસ્ત્રયુગ, 1000 ચતુર્યુગ. જયારે બ્રહ્મા ના 12 કલાક રાત્રિ થાય, કલયુગ, ત્રેતા, દ્વાપર અને સત્ય આ ચારેય યુગ ભેગા કરો એટલે ચતુર્યુગ થાય. અને ચારેય યુગોની અવધિ આયુષ્ય છે 43,20,000 વર્ષ. ચારેયનો ટોટલ કરીએ તો 43,20,00,000. અને એને ગુણ્યા 1000 વર્ષ એટલે બ્રહ્માની રાત થાય 12 કલાક બ્રહ્માના. આટલો જ મોટો દી અને આવું બ્રહ્મા પા હો વર ખેહે બોલો. આવો બ્રહ્મા ના હો વર વિષ્ણુ નો ખાલી શ્વાસ પૂરું. એક શ્વાસ માં આવા કેટલાય બ્રહ્મા ઉકલી જાય ને વૈયા જાય. અને આ વિષ્ણુ જેનો એક અંશ કલા છે એ છે દ્વારિકા વાળો, મુરલી વાળો, મૂળ પૂર્ણ પુરુષોત્તમ વિષ્ણુ, જેના એક પુરુષ અવતાર છે, જેના આદિ કૃષ્ણ કેશવ ધ્રિત રૂપ, જેને આ બધા રૂપ લીધા છે. તો ભગવાન ની આ વાતો લીલા આશ્ચર્યમય છે. મનુષ્ય મસ્તિષ્કમાં સાધારણ રીતે બેસે એમ નથી. પણ શું કરે સંતો, સત્ય તો લખે ને, તમે નો સમજી કો ન લખે. ભગવાનની લીલા લખવા બેઠા તો શું કરે? એ તો સત્યનું પ્રદર્શન, સત્યનું દર્શન કરાવશે. ત્યાં પણ છે કે બહાર એક રાત્રિ શરદ પૂર્ણિમાની કોઈને ખબર નથી, ગોપીઓને એટલો આનંદ ઉલ્લાસ હતો રાસમાં, અને ભગવાને જે મહાસુખ આપ્યું હતું ગોપીજનોને, અને ગોપીજનોનું સમર્પણ એવું હતું અદભુત. પરિસ્થિતિ અહીંયા પણ છે કે એક મહિનો આ રીતે વ્યતીત થઈ ગયો. ભગવાન શિવ આ કથા કહી રહ્યા છે.
દેખી મહોત્સવ સુર મુનિ નાગા, દેખી મહોત્સવ ભવન ભરણ ચોરી સુનો ગીર જાયતિ દ્રઢમતિ તોરી, ગીર જામતિ તોરી કાક ભૂષણી સંગ હમ તો કાક ભૂષણ મનોજરૂપ જાન નહી કો
ભગવાન ભોળાનાથ કૈલાસમાં પાર્વતીને કહે છે કે હે ગિરિજા, ગિરીની જા, ગિરીથી જેને જન્મ લીધો છે. ગિરિજા કેવા પાછળ આવ્યું છે કે પહાડ એક જગ્યાએ સ્થિર થઈ જાય તો પછી હલે નહીં એમ. હે ગિરિજાની પુત્રી, તારી મતી રામના ચરણોમાં આજ સ્થિર થઈ ગઈ છે એટલે તને આ ઘરની વાત કહું છું. કારણ કે જેમની મતિ ભગવાનમાં હોય એ ભોળાનાથને બહુ ગમે છે. આ પત્ની છે એટલે ગમે એવું નથી, મતિ ભગવાનમાં છે એટલે ગમે. અગર આની આ પત્નીએ ભગવાનનો અપરાધ કર્યો તો એ શરીરને અજ્ઞા પણ નહીં, ભોળાનાથ હળગી ગઈ તોય. પણ આજ તો વિપરીત, આજ બધું ફરી ગયું છે. એ પાર્વતીનો દ્રઢ અનુરાગ હરિ ચરણમાં હરિ કથામાં થઈ ગયો છે. તો કહે છે કે હે ગિરિજા, દ્રઢ મતિ તોરી, તારી મતિ દ્રઢ થઈ ગઈ છે હરિભજનમાં, હરિકથામાં, એટલે તને આ વાત કહું છું. બાકી ખાખરિયા વાળા ન જ કહેવાય, અને આ ભાવનગર વાળા ભલે ધક્કો ખાધો પણ એની નસબત તે તારી મતિ દ્રઢ આનો લાભ મળી ગયો. બાકી કોઈને કહું નહીં આ વાત ભગવાન શિવ. કારણ કે શિવ એટલે કલ્યાણ, શિવ એટલે મંગળ, શિવ એટલે સત્યનું સ્વરૂપ. અને કામ કર્યું છે ચોરીનું એટલે કોઈ કે જેની ખ્યાતિ સત્ય રૂપે હોય, જેની ખ્યાતિ મંગળ ને શિવ રૂપે ગણાતી હોય, આખી દુનિયા જેને પૂજતી હોય, એ માના કોઈ દી પોતે ચોરી કરી હોય કે ખરા ન કે? પણ કોને કે? જેની ઉપર એને વિશ્વાસ, જેને ઘર ના જાણ, જેને પ્રેમ કરે એની આગળ ન છુપાવે, કહી દે. તો ભગવાન શિવ કે છે કે મારથી એક ચોરી થઈ ગઈ ને આ બધાની હારો હારે. બધા દેવ નાગ કિન્નર ગંધર્વ બધા અયોધ્યામાં રૂપ લઈ લઈને આવ્યા હતા અને રામ જન્મ મહોત્સવ કર્યો. રામ મહોત્સવ જન્મ મહોત્સવ કરી ગયે નિજ ધામા, રામના ગુણ ગાતા ગાતા પોતાના ભવનમાં પાછા ગયા. ઈ વખતની વાત, કાગ ભૂષણ સંગ હમ ધો મેં અને કાગભૂષણ દીદી બે જણાએ મનુજ રૂપ જાન નહીં નહીં કહું. અમે બે અયોધ્યામાં હતા નવમી તિથિ ના દિવસે. રામ જન્મ સમયે કૈલાસ અધિપતિ શિવ કે છે કે હું ના હતો અને મારી હારે કાગભૂષણ જી હતા જે માનસરોવર માં રહે છે. ભગવાન ના મહાન ભક્ત અતિ દીર્ઘ જેનું આયુષ્ય છે, લોમસ રીતિથી જે નિત્ય કથા સાંભળે છે અને સાંભળ્યા પછી અત્યારે બધા હંસો ને બિહારી ગરુડજી જેવા મહાજનો જેની પાસે કથા સાંભળવા જાય છે પણ શરીર કાકનું લઈને બેઠા, કાગડાનું લઈને બેઠા. મહાપ્રસિદ્ધ છે કાગભૂષણજી, તમે પણ આ નામથી પરિચિત હશો. યાદ એ દેવાનું મન થાય કે ધન્ય છે આ ભારતની ભૂમિ એના કાગડાઈ રામના ભગત છે. માણસોને શરમ આવી જઈ ન હોય તો શુક એક પોપટ છે પણ ભાગવત નો વક્તા છે, રામાયણ એક કાગ છે. જોવો તમે પશુ પક્ષી તે અહીંયા કૃષ્ણના અને રામના ભક્તો છે એ આ પવિત્ર ભારત ભૂમિ. કાગભૂષણજી બહુ મહાન પદવી ઉપર છે. એ ગયા કૈલાસમાં રામ જન્મની સૂચના, કારણ કે વિદ્વાન હોય વૈષ્ણવ હોય ત્રિકાળલગ્ન થઈ જાય, જે ભગત હોય ને એને જ્ઞાન થઈ જાય, જ્ઞાની હોય એને ભક્તિ થઈ જાય એ પાકું નથી, ભક્તિ હોય એને જ્ઞાન મળી જાય. કારણ કે જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના દીકરા. ભક્તિ કરવા એટલે પૂર્ણ વસ્તુ છે, જ્ઞાન વૈરાગ્ય ઓટોમેટિક આવશે. જોતા હોય તો રામના ભક્ત તો ભૂષણજી કાગભૂષણજી એટલા માટે ત્રિકાલજ્ઞ થઈ ગયા હતા. અને રામ જન્મ રામ પ્રગટ થવાના છે એને પહેલેથી સૂચના મળે સીધી ગયા કૈલાસમાં. રૂબરૂ છે મોબાઈલ નો કર્યો શિવજીને કે આવું છું સીધા શિવજીને કે તમને ખબર છે ને તાકે શિવજી તો એની જેવા જ છે કે હાલો કાકે આ ઘરવાળા પાર્વતી એને પૂછો કે ન પૂછો હાલો આપણે પાર્વતી કઈ ઓછા ન કારણ કે ઈ તે લક્ષ્મીજી સખીઓ આ રે ઈ તે વાહેથી નીકળી જવાના હતા. અને ભગવાન શિવ કે આને અત્યારે પૂછ્યા જેવું નથી કારણ કે જન્મ થવાની તૈયારી હોય કામકાજ ઉભા ઉભા હું તૈયાર થાવ છું, તૈયાર થવા કથા ભાઈ જાય એવું થયેલું તૈયાર અને આવડે તૈયાર થાય એટલે તમને ખબર છે ને કા સામે બે જાય એટલે એને ભગવાન મળી જાય પછી અડધો કલાક કલાક ક્યાં હોય જાય કોને ખબર રહે. તો શિવજી કે કદાચ આને લેવા રહીશ અને તૈયાર થવામાં આનું નક્કી નહીં. ભૂષણજી જેવો જેવો ઈશારો કર્યો તો બે નીકળી ગયા. નંદીશ્વરીજી કે હું વાહન તું બન્યો રહે ત્યારે કે બસ પગ પાળા પગ પાળા કારણ કે ચિહ્ન લઈને જ જવાના, જેવો છું એ રૂપમાં નથી જવાનું. બે મનુષ્યનું સરયુના કિનારે સ્નાન કર્યું. કાગભૂષણજી સ્નાન કરીને સરયુમાંથી જેવા બહાર આવ્યા એક બાલ બ્રહ્મચારી, 7 થી 8 વર્ષનો એક બાળક બ્રહ્મચારી નું રૂપ. અને આ બાજુ ભગવાન ભોળાનાથ, માથે ગંગા જટાધર ગંગાધર, એમનો શિંગાર તો આપણે કાલે પરમ દિવસે ચર્ચા કરી હતી. એને સરયુમાં સ્નાન કરીને ઈ મનુષ્ય, પણ એ હાઈટ તો એની રહે ને બાંધો ને રૂપ ને હાવભાવ તો થોડા પડે. તો એને જ્યોતિષી નું રૂપ ધારણ કર્યું. મહાવિદ્વાન પંડિત જ્ઞાની યોગી ચમત્કારી તેજસ્વી પુરુષ લાગે. શિવ તો શિવ હતો લાગે ને. અને આ ભૂષણજી એનો ચેલો નાનો બટુક ભારે 7-8 વર્ષનો. અને એનું એક જ કામ ગુરુજીના વખાણ કરવાના બસ. કારણ કે નવા નવા શહેરમાં ગયા ગુરુજી થોડા પોતે કહીએ કે હું આ માવડા વધારીને વાત કરે અમારા ગુરુ એટલે હા હા ક્યાંથી આવ્યા બધાને કે પતાવવાનું કામ આનું હતું. અને શિવજીએ કીધું હતું કે આપણે જવાનું છે ઠેઠ કૌશલ્યના મહેલમાં. હવે સવી સરયુના કિનારે, સરયુ અયોધ્યાની બોર્ડર ઉપર છે અયોધ્યામાં, અને નાખી ઠેઠ રાણીના મહેલમાં ભોગવાનું છે એટલે આ નાટક કર્યા વગર છૂટક્યો નતો. ધીરે ધીરે ખ્યાતિ થાય, વખાણ થતા થતા એ વાત રાજમહેલમાં જાય અને પોગાડવી તો કરી ને, અને એમાં ચેલા કામ કરે. હકીકત ગુરુ બગડવાની ચેલા બગાડે. વાત એમ છે આમાં જ્યાં હોય તો વાત હાથે આવી જાય છે, આ લીલા કહેતા હોય તો મને એ વાત ખબર નહીં રહેવાય જ નહીં. બગાડવાળા જ ચેલા છે, એવા ચડાવે તમારે ખોટે ખોટા વખાણ કરાવી ને ઓલા બગાડ નાખે. હકીકત પેલા એ સાધુ જ હોય પણ ચેલા કરે ને પછી બગડી જાય છે. ખોટા વખાણ ચડાવી દેવા બસ માણસોને. અહીંયા તો બે નો પ્લાન જ હતો કારણ કે શિવજીએ કીધું કે ઠેઠ મહેલ સુધી જવું છે તો આમ નામ તો નહીં ભોગાય. અને તેજસ્વી ને ચમત્કારી બાબા તો લાગતા હતા પણ છતાં જ્યાં સુધી શબ્દોથી દુનિયાને ભાર ન મૂકો ને ત્યાં સુધી પ્રભાવ ન પડે. તો કાગભૂષણજી બોલવામાં તો ઉસ્તાદ હતા બહુ કારણ કે વિદ્વાન હતા. તો બે બારા નીકળ્યા એટલે આખી પ્રજા જ્યાં જે ગલીમાં અયોધ્યામાં જાય ને બધા જોતા રહી જાય. અદભુત યોગી આવ્યો છે, કોઈ ઓળખી ન શકે એવો, તેજ રૂપ બલ જ્ઞાન એનું તેજ માંથી નીકળતું હતું બધું. અને થોડાક કોઈ આવીને પૂછે બાબા ક્યાંના છો, ત્યાં તો ઈ શિવજી કઈ બોલે ઈ પેલા ચેલો, અરે આ સરયું જ્યાંથી નીકળે છે ને ત્યાંના છે. સરયું જ્યાંથી, સરયું નું ઉદગમ આવે હકીકત એમાં એ જ્ઞાના જ છે, કોઈ ખોટી વાત નથી. કાશીમાં જઈને એટલો એને અભ્યાસ કર્યો, કાશીમાં થયા છે એટલે અભ્યાસ ના કર્યો તો ને. કાશીમાં જેટલા ગુરુઓ છે એ બધા અમારા ગુરુ ના ચેલા છે, વેદ વેદાંત ના પારંગત છે. અને એટલું જ નહીં, જ્યોતિષ જોવામાં અમારા જટાશંકર અરે કોઈ નો આવે, નામ આજ દીધું જટાશંકર. નજીક જટા હતી શંકર તો હતા થઈ. શમ એટલે શાંતિ, કરુણથી જેને બધાને શાંતિ આપે આનંદ આપે એને શંકર કહે છે. આ રીતે ચેલો વખાણ કરતા જાય તો બિચારી ભાઈ જો માતાઓનો ઘોળ પણ બહુ હોય. હે નાના છોકરાના જ્યોતિ જોવે તો તીતા છોકરો લઈને હાથમાં બાબા ના આપી તો શંકર ભગવાન સામો જાય. આમ તો ભાગશાળી છોકરો હોય શંકર ના હાથમાં આવે. હા તમારો દીકરો અયોધ્યાના જે રાજકુમારો જન્માશે ને એનો મિત્ર બનશે. હા હા આશીર્વાદ મળ્યો એટલે તો ખુશ થઈ જાય, કારણ કે અયોધ્યાના રાજકુમારે ઓળખાણ થાય તો તમારું કમાવાનું જ નહીં કે અમારો રાજાના છોકરા જો મિત્રતા થઈ જાય કોકને કે તમારો તમારો ભાલું પકડી ઉભા થાય અયોધ્યા સૈનિક જ બનશે એ કે, કારણ કે આનામ લાંબુ નથી. તો એ કઈ ઓછું થોડું જાય ને અયોધ્યા દશરથ ક્યાં થોડા કંજુસ હતા આપણી કોઈ 2000 આઠમાં 8 થોડા એવા અત્યારના કેટલા થોડા, તો એ કથા સાંભળવાની તાર થાય. ના 2000 તૂટે બોલો તડકા જો બહુ સુધરી જાય એમ છે રામ કથાથી. પણ શું કહેવાય માણા 3000-4000 રૂપડી હાટું બિચારા હું અને એ બધું ઓલા ફેર્યા એટલે. પણ જે કોરા સહિત સમજો ને ફેર્યા જે એટલે ફેર્યા એને છૂટકે જ નહીં તો ફરવું જ છે બિચારાને ઉપર નહીં ત્યાં હોય. પણ જે બચી ગયા છે એની માટે ગોલ્ડન ચાન્સ છે સમજાય તો. નથી સમજાતું કોઈને, વેણો ગાયક દાસ બધા થોડા હોય સમજ્યા, લાલ કપડા પહેરી નહીં બેઠા આપણે બધા. આપણે કોકને પહેરાવી દઈશું અને જેને પહેરાશે એને ઉતારી દેશું, બાકી આપણને કઈ ફરક પડે ખરે એ કામ જરૂર કરીશું. કેટલા આપણે પહેરાવી દઈશું અને કેટલા પહેર્યા છે એના રંગાવી નાખશો આપણે. જે ભગવાને બુદ્ધિ તો આપી પણ સદુપયોગ કરવો કે દુરુપયોગ આપણા હાથમાં છે. ચેલા વખાણ ઉપર વખાણ અને આ ગુરુજી જ્યાં જાય ને અને એનો પ્રતાપ તો ઢેર, કારણ કે વસ્તુ શક્તિ કામ કરે ને. ગંગા જ્યાં જાય ને બધાને પવિત્ર કરે ને, આ ગંગા ધર હતા એટલે જ્યાં જાય ને બધે ખુશિયાળી આનંદ અને ખ્યાતિ મંડી વધવા. એક સુધીમાં હજી 4 નહોતા વાગ્યા, બપોર નહોતું ચડ્યું ત્યાં તો આખા અયોધ્યામાં ગુંજી ઉઠ્યું કે સૌથી મહાન યોગી સૌથી મોટા જ્યોતિષકાર અને દાસ દાસીઓ દ્વારા પહોંચી ગયા સમાચાર કઈ કઈ આગળ છેઠ મહેલમાં. આપણા મહેલની અંદર આપણા રાજ્યમાં એક બહુ સુંદર યોગી આવ્યા છે જે બાળકોના ભવિષ્ય કુંડળી જાણે. હવે મહાન તો જો બાળક જન્મ એટલે એ તો એને રહેવાય નહીં, સૌથી પહેલા એની જ જોવાનું હોય કે મારા દીકરાને કોઈને અરે લગ્ન છે બહુ કેટલી. યશોદા માતાને પણ એ જ ઉતાવળે છે, ગર્ગાચાર્યને હાથમાં કનૈયાને આપ્યા તો કેટલી દીક બહુ. આને 16108 છે અને આ પછી લીગલી એમ કેટલી છે એની વાત જ ન કરતા ગોકુળમાં. આ તો પરણેતર થયાની વાત જો આ કથા છે ને ભક્તો, આપણે ભગવાનને પરણેતર કરવાનો છે, આપણી તકલીફ જ ના છે. હકીકત આત્મા ભગવાનને ભૂલી અને ભવસાગરમાં પડ્યો છે. આ કથા ભગવાન સાથે પ્રેમ કરાવે અને પ્રેમ કરીને સાધના ભક્તિમાં જોડાય, શિક્ષા થાય, એ વાસ્તવમાં ભગવાન અરે પરણેતર છે. અને પરણેતર થાય એટલે તમને ખબર છે ને, કોઈ વ્યક્તિ કરોડપતિ હોય અને એની ઘરવાળી બને પછી ભલે અહીં ભાલમાં 8-8 દોડી કરતી હોય 70માં, પણ વજન ઘરે જાય એટલે જોડો એ ના હાથમાં તિજોરીનો, વાત પૂરી થઈ ગઈ. એને કઈ કરવાનું ન હોય, પૈસા વાળાને પત્ની બનવાથી માલિક તો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ થઈ જાય ભાઈ, સીધો કોર્ટ પણ એને આ પાડશે. બધાને કહેવું પડશે કે ના ના અધિકાર છે એમ દેવું જ પડશે, વારસામાં મળી ગયું. એની હારે સંબંધ જોડવાથી, એને પ્રેમ કરવાથી, એને સેવા કરવાથી પતિને અધિકારી બની ગયા સ્ત્રી. એ જ વાત આયા છે, કોઈ વૈષ્ણવ ગુરુ દ્વારા ભગવાન સાથે સંબંધ છે જ, હતો જ અને રહેશે જ. દુર્ભાગ્ય એ છે કે આપણે ભૂલી ગયા છે, દુખી થાય. બસ કોઈ વૈષ્ણવ સદગુરુ આવે ને ભગવાન સાથે સંબંધ કરાવે, પરિણેતર છે. લગ્ન થઈ જાય ભગવાન આરે, એટલે જે કઈ ભગવાન કહે છે, સંપત્તિ, સુખ, આનંદ, સ્વરૂપ, ધામ, બધું વારસામાં, કોઈ રોકી નહીં શકે એને, કોઈ પ્રકૃતિ, કોઈ કાળ. બહુ ભાગ્યશાળી હોય એને મળે. આપણે આપણે ભક્તિમાં કેવા છે, આપણે સાવ ભૂલી નથી ગયા, પરિણાય નથી, આપણે અદ્વિત્ય છે. એટલે નર્તકી જેવા ના હોય, આપણે ભૂલી નથી ગયા ભગવાન. રામ ભગવાન, રામનવમી, ઓહો, તમે કેવા એ કરીશ, પછી આવતી રામનવમી મળજો, ત્યાં સુધી વચ્ચે કઈ કહેવા નથી થયા. આપણે ભગવાનને ભૂલાય નથી, પરિણાય આપણે વચ્ચે વાળા છે. કઈ ભગવાનની ભક્તિ નથી કરવી એવો ભાવ નથી, ક્યારેક ક્યારેક વાળા તો. પણ જે પૌણે ને ત્યાં સુધી વારસો નો મળે ટાકવું છે, કોર્ટિંગ ના, એનો અધિકાર ભગવાન ગમે એટલા એને પ્રેમ કરતા હોય, ગમે એટલો તમારે એ ઢાંકતા હોય, એ કાનૂની નથી. હે ને, નિત્ય સંબંધ જયારે શાશ્વત સંબંધ સ્થાપિત થાય ત્યારે વારસામાં મળે. મુક્તિ પછી છે ભાઈ ભાક. વાસ્તવમાં ભાગવતના શ્લોકની વ્યાખ્યા છે, હું તમને સરળતાથી આપું છું આ વાતને. આ ભાગવતની વાત છે, ભગવાન સાથે પણ. રાણીઓ મહેલમાં અતિ આનંદ હર્ષ ઉલ્લાસમાં, બોલાવો એ જોગીને ગમે એ થઈ જાય. કૌશલ્યા દીકરી નારીઓ ખુશ થઈ, અને એ ગુરુ શિષ્ય બે પહોંચ્યા શિવ અને પાગભૂષણ દીધી. દરવાજે આવીને ઉભા રહ્યા, કૌશલ્યાજી આગત સ્વાગત સત્કાર, પધારો પધારો, ભાગ્ય જોવો, ચેલો પેલા તમારા નહીં જોવે, છોકરાના જ જોવે છે ખાલી, અમારા ગુરુજી નાના છોકરા, કેમ કે ચેલો બોલ 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 બોલ, એનું બોલવા રહ્યું તો આ કથા પૂરી થઈ જાય આમાંનામાં, એટલું બોલ્યા. પણ મેં એનો બોલવાનો ભાવ તમને કહું છું કે એનું બોલવા પાછળ એક જ વાત, ગુરુ ના મસ્ત મારવાનું, ગુરુને આગળ વધારવાનું કામ, બોલી બોલી. અને સ્ત્રીઓને બહુ અસર થયો, ખોટી વાતની એટલી અસર થાય કે હાચી ન થાય, કારણ કે આ જે વાત કરતા હતા ભૂષણ ખોટી, ગુરુ હકીકત સમર્થ હતા, શ્રી હતા, ભાગ ફેરવી નાખે એમાંથી હતા, ખાલી જોઈ જાણે એટલું જ નહીં, ફેરવી નાખે, હવળા ના હવળા કરી દે એવું સામર્થ્ય હતું આ ગુરુમાં. એટલે કાગભૂષણજી કઈ ખોટું નથી કરતા, રિયલિટી વાસ્તવિકતા તમે જોવો તો. પણ ખોટી વાતની અસર માતાઓના મસ્તિષ્કમાં, હૃદયમાં થાય છે વધારે, કારણ કે કોમળ હૃદય હોય, સ્વીકાર કરે, હા એમ હાલો. કૌશલ્યાદીનું પવિત્ર હૃદય છે ને, એમાં તે પુત્રનો ઉદ્ધાર, એક મા બન્યા પછી હે ને, સ્વાભાવિક ભગવાન એવી મમતા મૂકે છે સ્ત્રીના હૃદયમાં, વાત જવા દે, આખું જીવન જ ચેન્જ થઈ જાય. આખું ભાડું છે ગુજરાતમાં દીકરીઓને, બીજી દીકરી હોય એના એના પિતાના ઘરે હોય એનું જીવન જોજો, આખું અલગ, આનંદ કરવો, આરામ કરવો, હે ને, 10 વાર મમ્મી જગાડે ત્યાં જાગવું તો હોઈ જાય ઓઢીને. એની દીકરી મા બને અડધી રાતે જાગતી હોય એના છોકરા, કોઈને એને કીધું, પણ એને ઓટોમેટિક હે ને, જયારે એ મા નહોતી બની ત્યારનું જીવન તમે તમે અનુભવ કરશો. ભગવાન એવું મૂકે છે, જે જેને 10 વાર જગાડવાથી પરીક્ષા હોય તો નથી જાગતી, આ જેને હોતી નથી એના દીકરા, એની એની કેવલ એક વારમાં. આ ભગવાનની કૃપા, ભગવાન મૂકે છે મોહ, પાલન કરવા માટે ભગવાન ગમે એના હૃદયમાં મોહ મૂકે છે. માતાને તો સ્વાભાવિક થાય કે મારા દીકરાનું કોઈ ભલું કરતા કેમ થવાનું, એનું ભવિષ્ય જાણવાની બહુ ઈચ્છા હોય, અને એટલા માટે લાવો. છેલ્લા એ બહુ શણગારીને વધારીને વાત કરી, એટલે લાવ્યા પર બ્રહ્મ પરમાત્મા શ્રી રામને શણગાર સજાવીને જેવા શિવના ખોળામાં મૂક્યા. શિવ ધન્યાથી ધન્ય, સીધો ચરણ પકડ્યો, કારણ કે આ શું કરે છે તમારે, મારા ગુરુજી ચરણથી કુંડળિયું કરે છે, બધા કપાળથી કરે, કપાળે છેલ્લે કરે છે, કારણ કે આને ચરણ મતલબ હતો ભગવાન ભોળાનાથ, કારણ કે જે ચરણોથી નીકળી ગંગા એ માથે લઈને બેઠા, એટલે એને થયું કે આ જ મૂળ હાથમાં આવ્યું છે. ગંગાને તો રોજ લઉં છું, પણ આજ મૂળ મૂળ હાથમાં આવ્યા એ ચરણ, અને મીઠા વાતો કરવા, આમ કરશે નાનાથી આમ થાય, એમાં કઈ કહેવાનું હતું નહીં બાકી, કારણ કે જે કઈ કઈ થવાનું જ હતું. અને આ જ રીતે બે ચરણને ભગવાન શિવ ચૂમી રહ્યા છે, માથે અડી રહ્યા. આ હું કરે એ ગુરુજી બધા આના ભાગ ફેરવે છે કે તમારે સોગ, તમે ચિંતા ન કરો. ભરતને લાવ્યા, શત્રુઘ્નને લાવ્યા ભગવાન શિવ, હાર વાર ચેલો કે હું શીખું છું વિદ્યા, હારો એટલે મારી શીખવી પડે. ગુરુજી પાસે, કારણ કે હું તમ શિવજી કે હું મને લાભ લેવા દે, તમને અહીં મેં પોકેડ્યા ભસકા મારી મારી, કે તમને મને તમને બસ હવે અહીં આપો, વારો થવો દે, ફોટો જોઈ આપી બાજુ ફાસ્ટ કરો બીજા છે. શિવ છોડે ને કાગભૂષણ કે જો બહુ કીધું તો હમણાં સોખવટ કેટલી કીધી પાછી, મને લાભ આપો, હું અહીંયા એ હાટું તો આવ્યો છું જેની કથા રાતથી કરતો રહું છું, એ બ્રહ્મા સાક્ષાત સામે છે, દાસને અવસર આપો. આ રીતે બે રૂપ બદલી અને અયોધ્યાના મહેલમાં રાણીઓની સામે ચારે કુમારોને અતિ હર્ષિત મનથી આનંદમય થતા ભગવાન લાભ લઈ રહ્યા છે દર્શન. અને ભગવાન રામય કિલકારી કરીને મીઠા મંદ મંદ અરુણ લાલ નાના નાના હોઠ અને કમળ જેવી આંખ્યું હસતો ચહેરો, કારણ કે ભક્ત ભક્ત ભગવાન નું મિલન ત્યાં બે. ભગવાન શિવ વાસ્તવમાં સાચા વૈષ્ણવ છે, કારણ કે રામ હોય કે કૃષ્ણ દર્શન કરાયા વગર શિવને હાલતું નથી. ખરી જ કથા ગોકુળમાં એ ભાગવતમાં એ વર્ણન છે કે ભગવાન શિવ કૈલાસમાંથી નંદના લાલાના દર્શન કરવા માટે ગયા છે. સોદાસજી એને કહે છે કે એ અલગ જોગીનું રૂપ બનાવી અને નંદના લાલાના દર્શન કરવા ગયા હતા. કૌશલ્યા તો બહુ સરળ એટલા માટે દર્શન કરાવી દીધા, પણ ન્યા કનૈયો તો એમ જેમ તેમ દર્શન આપે એવો હતો નહીં. ના તો શિવને બહુ આમ તેમ કરવું પડ્યું અને હકીકત હાથ પાડી દીધી રોક ના. કૌશલ્યા આપ્યા ઉપહાર ભેટ, કારણ કે કોઈ પણ ગુરુજી કે સંત આવે ને દીકરાનું ભાગ્ય વાંચે તો કૌશલ્યાજી લઈને આવ્યા રત્નો ભરી થાળ. ચેલો કે અમારા ગુરુજી આવું કઈ લેતા જ નથી, પહેલેથી અગાઉભૂષણ કેમ નાના આવી બધી વસ્તુ તમારા ગુરુજી બીજા જતા ફરે છે. કાશીમાં કેટલાય લોકો આવે છે ભીખ માંગવા માટે, અમારા ગુરુજીના આશીર્વાદથી સ્વર્ણના નગરો પાંચી ગયા છે. નહીં ના, અમારા ગુરુજી કેવલ બસ ભાગ જોવે છે, જન્મકુંડળી બનાવે છે, એટલામાં લેતા કાંઈ નથી. આવા ગુરુજી મળવા મુશ્કેલ છે અત્યારે. ભગવાન શિવ તો હકીકત અખિલ સંપત્તિના ઈશ્વર છે, એને તો રામ દર્શનની લાલસા માત્ર હતી. એ દર્શનની જેને લાલસા થઈ જાય એની સામે સંસાર ફીકો હોય એમ થાય છે. એ જ વાત અહીંયા છે બની. યશોદાએ ચોખ્ખું કીધું, તમારે જોઈએ એટલું અન્ન લઈ જાઓ, જોઈએ એટલું ધન લઈ જાઓ, બાકી કનૈયા દર્શનની વાત ન કરતા. શિવજી કે એ જોતો હોય તો માતા હું તને આપું હજાર ગણું હામો, પણ મારે લાલાના દર્શન કરવા. દર્શન કરાવવા વાંધો નહીં, પણ તમારું રૂપ જોઈને મને ઠીક લાગે તો મારે લાલા નું થાય. તમારું રૂપ જ એવું છે અને નહોતા કરાવ્યા શિવજીને. શિવજી ઉદાસ મને હરિનામ જપ કૃષ્ણ કૃષ્ણનો મંત્રનો જપ કરતા અવળા પગ એક એક પગ અને પગલું ભારે પડે છે ભરવું, પણ માતા જીદ ઉપર દર્શન નહીં દેવું એટલે નહીં જ દો. અને ચાહે આખી પૃથ્વીને કે આખા વિશ્વને એક ત્રિનેત્ર ખોલેને પ્રલયમાં નાખી દેતા હોય એ શિવનું તે પ્રેમથી ભરેલી માતા આગળ કાંઈ હાલતું. હે નગર શિવ ના કે મને દર્શન નહીં કરાવે હમણાં ઊંધું પડે એવું હાલે નહીં, ના હાલે એમ નતું. શક્તિના સ્ત્રોત હતા, પણ પ્રેમ ભક્તિ હોય તો ભગવાનને ઝૂકવું પડે. ના પડે એટલે નહીં હાલે, બસ બાકી શિવને કોણ હાલીએ કે કોણ વસ્તુ કઈ વસ્તુની અને કોનું હાલે. પણ એક વ્રંદની ગોપી ભજની શિવને પાછા કાઢીએ કે પ્રેમના કારણે કૃષ્ણનામાં હૃદય કૃષ્ણ ચરણમાં જેને પ્રેમ કર્યો એની વાતમાં શિવને પાછું વળવું પડે. કૃષ્ણ પ્રેમનો કમાલ છે ને, કારણ કે શિવને કૃષ્ણ પ્રેમી પ્રેમ છે એટલા માટે. પાછા પગલા ઉપડતા નથી એના, કૈલાસ જવાની એની હિંમત નથી. ને આજે પણ નંદ ભવન જ્યાં છે વૃંદાવનમાં નંદગાંવ છે, શિવજી નંદ ભવન જે છે નંદીશ્વર પર્વત એની બાજુમાં તે આશેશ્વર મહાદેવ છે. એને આશા હતી, આશા લઈને આવ્યા હતા રેડ ગોકુળમાં કૈલાસથી, એક જ આશા કે કનૈયાના દર્શન, કનૈયાના દર્શન. અને આશા અમર રાખવાની હતી એને, એટલા માટે કે હું જાશ નહીં. હજી પણ મને આશા છે કે કનૈયો મને દર્શન આપે, કારણ કે મેં ઈચ્છા કરી છે, સાચા હૃદયથી કરેલી ઈચ્છાને ભગવાન પૂરી, વિશ્વાસ હતો એને. અને એટલા માટે પાછા પગનો ઉપયોગ નેન એક વટવૃક્ષ નીચે જમાવ્યું આસન, આશા લઈને મીઠા નામ જપ કરવા, ભગવાન દર્શન આપશે ભગવાન. અને ભગવાનને રોવાનું ચાલુ કર્યું, અંતે દર્શન દેવા પડ્યા. અને દર્શન દીધા પછી તેને વ્યાજ સહિત લીધા. પહેલા આવ્યો હતો ખાલી લઈને વ્યવહાર, પણ હવે માથે ચડાવ્યા કનૈયાને જટા, મંત્ર જડીબુટીની બધી વાતો કરી. આ પ્રસંગને ઘણીવાર વિસ્તારથી કીધો છે, પણ એક વાત તમને યાદ દેવડાવું. આજે પણ તમે કદાચ ક્યારેક ભાગ્ય જાગે અને ત્યાં જાઓ નંદગાંવમાં નંદભવનમાં, જે મેન કૃષ્ણનું બલરામનું ઘર હતું, એ નંદભવન છે ને જ્યાં ભગવાનનો મેન વિગ્રહ છે કૃષ્ણ બલરામ યશોદા નંદ બાબાનો અને મધુમંગલ આદિ સખાઓનો, એની બાજુમાં તે નંદ ભવનમાં એન્ટર થાવ ને મંદિરમાં, એટલે શિવજીનું મંદિર છે. કારણ કે જયારે વાત ખુલ્લી પડી ગઈ કે નહીં આની જ મંત્ર, કારણ કે કનૈયો રોતો બંધ થઈ ગયો, માતા યશોદાને સાક્ષાત્કાર થયો કે આ બાબા હાજર છે, આના દર્શનથી આની જડીબુટીથી મારો લાલો રોતો બંધ થઈ ગયો છે. અને કૃષ્ણ શિવજીએ કીધું હતું તમારા લાલાને કાયમ તો હસતો રાખવો હોય, હું જ્યાં છે તો પાછો રોવા માંડશે, કાયમ હસતો રાખવો હોય તો મને અહીંયા તમારે સ્થાન દેવું પડશે. મારે અહીં રહું તો મને જોતો રહે, આનંદ કરતો રહે, હું જાય છે એટલે રોવાનો. તો તમને તમે રોજ અમારે ના ભિક્ષા કરજો, અમારે ના ખાજો પીજો, તમે અહીંયા જ રહ્યો ઉપરમાં ખાંજે એક મોઢું દેખાડી જવાનું, કા જોઈ જવાનું. ત્યારે શિવજીએ કીધું કે રહીશ હું અહીંયા, પણ એક શરતે. માતા યશોદા કે કયો એ શરત પૂરી કરીશ, અમારો મહેલ ખાલી કરી દો, અમારું ઘર ઉમી હુવી છે, તમને ઉભરાવજો, પણ રહેવાનું છે અહીંયા. ત્યારે શિવજીએ કીધું કે તમારા લાલા નથી જ્યાં નવરાવો છો ને, રોજ નવરાવો છો ને યમના જળમાં, તાકે હા કેસર ગોળ નવરાવો છો, એ પાણી જ્યાં જાય છે ને, નાળી હોય ને જ્યાં લાલા નવરાવતા હોય, એ નાળીમાં મને બહેરવાનો, ન્યા મારો ઉતારો કરો, અને તમારા લાલાને જે કાંઈ ભોગ લગાડો ને એ સીધો મને ડાયરેક્ટ દેવાનો. ઓરેજ નગર આ ઉપડ્યા આપણે, પણ જેવા આમ પકડતા ભગવાન એ ચાલુ જો ભગવાન નો અભિષેક થાય મંદિર માંથી જઈ નાળી નાળી શું કયો તમે નાળો કે નાળી જે હા એ વહેતો વહેતો એમાં નાળીમાં શિવજી બેઠા કે એ લાલા નો અભિષેક છે. કારણ કે એના ચરણ નું ગંગાજળ રોજ માથે ચડાવે આ ડાયરેક્ટ આવે ને, અને છેલ્લો નંદ ભવન માં જે પ્રસાદ લાગે ને સીધો શિવજી પણ ભોગ લાગે. એમાં પૂછો આટલો પ્રેમ છે ભગવાન ભોળાનાથ ને કૃષ્ણ ને રામ આવે. અને અહીંયા દુનિયા બાંધે છે એ જ કૃષ્ણ ને રામના ને શિવના નામમાં. સાચી સમજણ નહીં હોવાના કારણે, વાસ્તવિક સત્ય સામે નહીં હોવાના કારણે. ગિરિજા મારી મતિ કૃષ્ણમાં લાગી છે, રામ કથામાં લાગી છે, એટલે તને આ ઇતિહાસ કહું છું. મારી અંતરની વાત કે અમે આવું કામ બેન મેન કાગભૂષણ બેએ કરેલું, અને આ રીતે ચેલો અને ગુરુ જટાશંકર બે આવ્યા બોલા, અતિ આનંદ લેતા લેતા. કારણ કે સૌભાગ્ય આજ આખું વિશ્વ મુક્ત થઈ ગયું એટલો આનંદ હતો બેને, કારણ કે રામના ચરણ સ્પર્શ કરીને આવ્યા, દર્શન કરીને આવ્યા હતા. અને જેવા શિવજી કે તો હવે હું રૂપ બદલું છું, વળી સળિયું કિનારે આવીને મૂળ રૂપમાં આવ્યા, અને કાગભૂષણજી કાગ રૂપમાં આવ્યા બે. શિવજી કે તો હવે મળશું પછી, રામ રામ જપતા કૈલાસ તરફ. કાગભૂષણ કે તમે ક્યાં જશો, હાલો કૈલાસ આંટો મારીને જાઓ માનસરોવર. કારણ કે મારે કૈલાસે નહીં થવું, માનસરોવરે નહીં, તમારે મારે પાછું ત્યાં મહેલમાં જવાનું. મને હજી સંતોષ થયો, હું તો અહીંયા ચાર પાંચ વર્ષ જ્યાં સુધી ગાળો રહે બાલ માધુરી રામ રૂપની નિખારતો રહે નિહારતો રહે. કાગ રૂપે એક સુંદર નાનો મધુર કાગડાનું રૂપ લઈ અને વળી મહેલમાં પધાર્યા છે કાગભૂષણજી. રામાયણમાં બહુ સુંદર વર્ણન છે કાગભૂષણજી જયારે રામલીલાનું. કાગડો આવતાની સાથે ભગવાન રામ નો જયારે અન્નપ્રાશન સંસ્કાર થયો, તમને ખબર છે છોકરાઓના 16 સંસ્કાર આવે એમાં એક અન્નપ્રાશન, છોકરો 3-4 મહિનાનો થાય એટલે એને એટલે કે દૂધ જ પીતો હોય, એની જીભ એટલી કોમળ હોય કે એ અન્ન ન ચાવી એક નો સ્પર્શ કે તીખું ખાટું આદિ રસ નો, એ ખાલી મીઠો રસ નો અનુભવી હોય એને કોમળ જ એટલે અન્નપ્રાશન સંસ્કાર કહેવામાં આવે. તો એ ઋષિ મુનિઓની હાજરીમાં વેદ વંચાવી અને શાસ્ત્ર વિધિથી એ ભગવાનને ઓફરિંગ કરેલું અન્ન ધરાવેલું અન્ન બાળકને એના પિતા કે એના ગુરુ એના જે બી માતા પ્રેમીજનો એને સૌથી પહેલા જીભમાં ચડાડે અને અન્નપ્રાશન સંસ્કાર કહેવાય. તો ભગવાન રામના અન્નપ્રાશન સંસ્કાર કાગભૂષણથી વાતે બેઠા હતા, એ હાટું તે એ દર્શન હાટું તે, અને એ લાભ એને પૂરેપૂરો લીધો. બહુ વશિષ્ઠજીથી સુંદર અન્નપ્રાશન સંસ્કાર થયા, આમાં વર્ણન છે રામાયણની અંદર, ગોસ્વામીએ પણ કર્યું છે. તો એ વખતની વાત છે. અન્નપ્રાશન સંસ્કાર પછી કર્મરૂચિ, બાળકને શેમાં રૂચિ છે એની પરીક્ષા થાય. ભગવાન ચારેય ભાઈ બેઠા હતા રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન, હજી હાલતા નથી કે એ લોકો શરીર ધહડતા ધહડતા હાલે છે આખા વિશ્વને રાખવા વાળા. અને ત્યાં આ વખતે અવધપતિએ કૌશલ્યાજીએ વશિષ્ઠજીએ બધાએ ભેગા મળી, વશિષ્ઠજી કુળગુરુ હતા ને, એક વાત સવારે કહેવાની એ પણ રહી ગઈ હતી કે બ્રહ્માજીના પુત્ર છે વશિષ્ઠજી, ત્રિકાળ લગ્ન છે, સપ્તઋષિમાં એનું સ્થાન છે. બ્રહ્માજીનો જન્મ થયો ને એટલે બ્રહ્માજીએ કીધું કે સૂર્ય વંશને તમે સંભાળો માર્ગદર્શન આપો. વશિષ્ઠજી એ ધંધા કરવા નથી થતા, કેમ એટલે યજમાન ને માખણ મારે રાખવા અને ઈ કે એમ જ કરવું, પુરોહિત પણ હું નહીં કરું, હું ગુરુ છું, શાસ્ત્ર કહીશ, વેદ કહીશ. પુરોહિત માને ગુરુ માનતો છે, સમજો, ઘર અને ગુરુ માનતો છે. કઈક સામાજિક સામાજિક વિધિ કરાવી દેવી, પરિવાર પાલનના સામાજિક કાર્યોમાં જેવી રીતે વિવાહ સંસ્કાર છે એમાં એક હોય પુરોહિત. પુરોહિત એટલે સમર્થ ગુરુ બની શકે, એ વાત અલગ છે, પણ અંતર છે બેના કાર્યોમાં. કારણ કે પુરોહિત છે ને એ યજમાનનું ભલું કરવા માટે હોય, પૂરો એટલે ચારી બાજુ હિત કરે, ચારી બાજુથી યજમાનને વેદોની શિક્ષા વિધિ બતાવી અને એનું ભલું કરે એને પુરોહિત કહેવાય. પણ પૂરેપૂરું હિત તો એમાં કર્મકાંડમાં નથી, પૂરેપૂરું હિત તો યજમાનનું આત્માનું પરમાત્માનું જ્ઞાન દેવામાં છે. સમજાય છે? ઓલું તો શરીર પૂરતું છે ને, વાસ્તવિક પુરોહિત કોણ છે? જે એને જન્મ મૃત્યુમાં છોડાવી દે તો ભલું, સાચું હિત કર્યું ગણાય. આ તો અધૂરું હિત છે એમ, જે સંસારિક પ્રવૃત્તિમાં કરાવી દીધી. એટલા માટે સમર્થ ગુરુ અને પુરોહિતમાં અંતર છે. એટલે કે હું ગુરુ છું, વેદનું જ્ઞાન, ગુરુ જ્ઞાન દેતી વખતે શિષ્યને વધે, શિષ્યના પાપને રોકે, શિષ્યને ખોટા માખણ ન મારે. અને પુરોહિત તો એવું ન કરે, પુરોહિત યજમાન તૂટી જાય પાછો, આ ઘરે કેમ આખું યજમાન જે કરતો એ કરતો રહે, તું તારે વાંધો નહીં, બદલાવાનો જોઈએ, યજમાન વધવા જોઈએ આપણા ઘર. ઘણા કે અમારે આટલા યજમાનો છે. પેલા પ્રભુજી હતા એ કહેતા હતા મને, આટલા ધામનગર મારા આટલા યજમાનો છે, યજમાનો વધવા જોઈએ એ પ્લાન હોય. કારણ કે પણ ગુરુ યજમાન બનાવવાના ચક્કરમાં ન હોય કે ન શિષ્ય બનાવવાના ચક્કરમાં હોય, એ રામની ભક્તિમાં એટલો પૂર્ણ હોય કે એ સામેવાળાનું મંગળ ઉદ્ધાર થાય એ જ્ઞાન ગંગા જ વહેરાવતા હોય, એને એની લેવાની ભાવના ન હોય. આ અંતર છે. ચોખ્ખી ના પડી, સૂર્યવંશ સમર્થ છે, તમે બ્રહ્માજી કૃપા છો, તમે બધું કરી કેમ છો, હું પુરોહિત પણ નહીં કરું. કર્મકાંડ કરાવીને એને માખણ મારવા ને એનું ભલું કરવું એમાં જ હસ્યું પૂછ્યું રહેવું એ નહીં થાય આપણે. ચોખ્ખી ના. અને વખતે બ્રહ્માજી બહુ સુંદર વાત કરી કે વશિષ્ઠજી, તમે જેને પુરોહિત બનવાનું કરવાનું તમને કહું છું ને, જે વંશમાં ઈ વંશમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પ્રભુ શ્રી રામનો અવતાર થવાનો, તમને એનું ગુરુ બનવાનો, એનો સંગ કરવાનો, એને શિક્ષા દેવાનો, નિત્ય એની હારે રહેવાનો અવસર મળશે. હવે આનથી મોટું કઈ આવે? બ્રહ્મની પ્રાપ્તિ માટે જ્ઞાન છે ને, ભગવત પ્રાપ્તિ માટે ભક્તિ છે ને, એ ભગવાન તમારા કોઈ ના આવવાના. હવે વશિષ્ઠજીએ સ્વીકાર કર્યો કે તો ઠીક છે, જો ભગવાનનો સંગ થવાનો હોય, એ મળવાના હોય, તો આ ધંધો ઘડીક કરું છું, કરી લઉં પુરોહિત પણ. અને હકીકત એને પુરોહિત પણ કર્યું જ નથી, ગુરુ થઈને રહ્યા છે. યોગ્ય માર્ગદર્શન, સાચું ખોટું, સત્યની સાચી સમજણ દેવી, નહીં યજમાન પછી લેતું રહેવું ને એને લૂંટતા રહેવાનું, પછી જે થવું એ થાય, એવી ભાવના વશિષ્ઠજીની ક્યારેય નથી. અને આ અંતર અત્યારે કળિયુગ બહુ ઘેરાઈ ગયો છે, એટલે આ બધું નહીં જોવા મળે. આવી વાતો વશિષ્ઠજી બહુ સૌભાગ્યશાળી હતા કે પરબ્રહ્મ ભગવાનની આજે નિત્ય સંગ હતો. ગોપી વશિષ્ઠજીએ એક શ્રુતિ વેદ, આ બાજુ સુંદર ધનુષ, સોનાનું ધનુષ, સોનાની ગાય, સોનાના રમકડા, હળ, છત્ર, 25-18 વસ્તુ મૂકવામાં આવે અને ચારેય કુમારોને બિહારી દીધા. કારણ કે છોકરાની રૂચિ શેમાંથી ખબર પડે, એ તો રૂપ જોવાનો છે અને એના અંદરના સંસ્કાર પૂર્વ જન્મના કામ કરશે, એમાં કપલા કઈ બાજુ એ જોવા માટે. આજે બંગાળમાં હજી પણ એવું થાય છે, યુપીમાં હજી પણ ઘણા બ્રાહ્મણ કુળોમાં, ક્ષત્રિય કુળોમાં એ થાય છે આ રીતે છોકરાના સંસ્કાર જોવાનો. પછી ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદજી બંગાળમાં જન્મ થયો, એને પણ એની મમ્મી એના પપ્પા ગૌમોહન ડેએ કરેલું. છોકરો નાનો હતો, બાજુમાં મૂકી બધી વસ્તુ, પ્રભુપાદજી હાલતા હાલતા ભાખણ ભર્યા, સીધું ભાગવત પકડ્યું. એની પોતાનો હાર પણ મૂક્યો હતો સોનાનો, રૂપિયા મૂક્યા હતા, ચોપડાએ બીજાએ મૂક્યા હતા, બધી વસ્તુ મૂકે અને બધું દેખાડે, એક પછી એને દેખાડતા દેખાડતા મૂકે અને એને ફેરવે, પછી મૂકે આ ક્યાં જાય છે. આપણને સારું છે પરીક્ષા કરી અને આપણે દેખાડી દીધું છે, પેલા જેવો ભાગ્ય અત્યારે હું છે. બ્રહ્મને પણ અહીંયા પરીક્ષણ થઈ રહ્યો છે, પણ એકય ભાઈ હલે નહીં. કારણ કે ઓલા તેને તો હલવાના જ નથી, મોટા જ્યાં થાય એની પાસે જવા વાળા. આ લોકો લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ક્યારે કોઈ વાત જ નહીં, રામ જાય ને જવાનું, એ બે ખાતું રહેવાનું બસ. દોઢ ડાયા વાળી વાત તો કળિયુગમાં થવા માંડી, પેલા લોકો ડાયા જ હતા, દોઢ તો હમણાં હમણે થવા માંડ્યા. એનું કહેવાય, ગુજરાત એડવાન્સ, ઇંગ્લિશમાં બહુ સારો શબ્દ છે એડવાન્સ, મારે બજારમાં એક વાગ્યા તો હવા છે એમ કેલું, હવા એટલે સમજો ને પછી સમજણો થઈ ગયા આગળ થોડોક હાલી જાય છે સમજી. દોટ કરતા સારો ને થાય, દોટ કરતા સારો હવાઈ હવાઈ હોય ઘણા ઘણા દોટ હોય. પણ અહીંયા આ ભાઈઓએ પૂર્ણ અનુગમન, રામ જ્યાં જાય ને આત્ય નકર નહીં. ભગવાન રામ ચીની પગલીએ શરીરને બળ કરીને જોર કરીને સીધું ધનુષ પકડ્યું અને શાસ્ત્ર પકડ્યું. શસ્ત્ર અને શાસ્ત્ર હારે રઘુવંશીનો લોહીનો સંબંધ છે સીધો. હવે હાલ બધાને કઈ આવડાવવા હતું રામ હાલે એટલે આવડાય ભાઈ ભાઈ કઈ નહીં. ભરત શત્રુઘ્ન કારણ કે મોટો ભાઈ આવી ગયો, મોટા ભાઈ કરે ઓકે. આ સંસ્કાર નો લાભ મળ્યો. કાકભૂષણજી બેઠા બેઠા કૃષ્ણ રૂપે બધું જોઈ રહ્યા હતા, કારણ કે નિહરી લીલા નિહાળવા જ આવ્યા હતા. અને ભગવાન રામને ઈ રામે અંતર્યામી છે કળી ગયા હતા કે આ કાક કોણ છે. કેટલા પશુ પક્ષી પશુની પક્ષીઓમાં બધા લક્ષ્મી રામાયણમાં દશરથજીના મહેલમાં આપણે અત્યારે છોકરાઓને ઓલા છે ના માટીના ને પ્લાસ્ટિકના લઈ દેવી ને શું લઈ દે પોપટ ને. રામ તો હાથારે રમતા બધા વાસ્તવિક પક્ષીઓ આવતા. અને આપણે તો હાથ માણા એની થતું પક્ષી કે છે આ કાળને ભળે ત્યાં ઘરમાં. પણ રામનું જીવન એટલું મધુર ને પવિત્ર હતું, પક્ષીઓ એનો સંખ્યા માટે દશરથજીના મહેલમાં આવતા જ રહેતા. બધા હંસો મોટા મોટા પક્ષીઓ સુંદર પક્ષીઓ બુદ્ધિમાન, એમાં એક કાગ કાગભૂષણ દીધી. પણ જોયું કૌશલ્યાએ જોવું જોયું કે આ કાગડો દીથી હમણે હમણે આવતો થયો છે. જ્યારથી છોકરાને ભાગ જોયા તે દિનો આ આવે છે. અને તે દિનો આવે એનો વાંધો નહીં, પણ રામ પાસે એને જ જોયા કરે છે. અને જેવા કાગભૂષણથી આવે એટલે ઓલા હંસ ને મોટા મોટા પક્ષીઓ સાઈડમાં થઈ જાય. અને આને જગ્યા એટલે રામ પાસે આવે નહીં બોલો. એટલે કઈ કઈને એને પૂછ્યું કે આમાં શું કહે તને સમજાય છે કે મને નથી ખબર, તું કાલ જોજે. અને હકીકત કાકભૂષણજી સવારમાં સરિયોમાં સ્નાન કરી અને સીધા થઈ રામના મહેલની પાળી ઉપર પોતાની પંખો હલાવીને સ્નાન સીધું સરિયું કરીને આવતા. કેટલો બુદ્ધિમાન, સવારમાં નાય છે ગામડામાં નાતું અઠવાડિયું આવડા કાગડા નાય છે બોલો આવડા નાતા નથી. ન પાણીથી નાય ન રામ કથામાં નાય, એની વાહે કોક નાશે પીશ વેલા મોઢા એનું શું થાય બીજું બોલો. જો આ રામાયણ ના કાગડા હોય રોજ નાય છે બોલો, જે ન નાતા હોય એને નિવેદન. કમસે કમ મંત્ર સ્નાન તો કરજો. આ હરે કૃષ્ણ મહામંત્ર જપો ની 8 પ્રકારના સ્નાન આવે. આપણા ઉપનિષદોમાં બહુ બધી વાતો લખી છે. એવું નહીં જળનું સ્નાન એક એનું એક સ્નાન છે, એવા તો 8 પ્રકારના સ્નાન આવે, એમાં મંત્ર સ્નાન આવે. અને ક્યારેક યાત્રા મળી તો ક્યારેક ક્યારેક મંત્ર સ્નાન કરીએ. મંત્ર જપી લઈ સ્નાન છે દેહનું, રોજ ન કરવું જોઈએ. આ તો સમય મળે એટલે તરત સ્નાન કરવું જોઈએ. તો તેલ સ્નાન આવે પેલા, કારણ કે પાણીનો તો પછી આવે. એવી રીતે 8 સ્નાનો છે, ઘણી લાંબી વાતો થઈ જાય પણ વાત નીકળી એટલે કીધી. એમાં એક જળ સ્નાન છે. સરયુમાં સ્નાન કરીને કાકભૂષણજી બેસતા આવતાની સાથે બધા પક્ષી સાઈડમાં વહી જાય અને રામજી પાસે સીધા. દશરથજી કૌશલ્યાજી દાસીઓ એટલી દયાળુ કે ચણ નાખતી જ રહેતી પક્ષીઓ માટે. બધા પક્ષીઓ ખાય પણ ભૂષણજી એક દાણો ન અડે. આ છોકરાઓ રામને આપ્યું હોય અન્નપ્રાશન સંસ્કાર થયા એની વાટ જોતા હતા. હવે રામને અન્ન મળવા મળશે અને રામનો હાથમાંથી કઈક ટુકડા પડી જાય દાણા વેરાઈ જાય એ જ ખાય નકર ઉપવાસ. બોલો કાગડાને એટલી બુદ્ધિ છે આ દેશના કે રામને ધરાવેલું ખવાય. આપણે વાત જાવ ઢોર ઘરે આ વડસ ઉમેર્યું જ્યાં ભાળે ઉપાડું શું ઘડે ખાતા થઈ ગયા. ઓલી સિસ્ટમ આવી છે બફેટ, બફેટ છે ઉભા ઉભા વાગોળતા હોય જોડા પહેરીને પાસે. અને હવે પછી સુવિધા ન હોય તો ઉભા બે, આપણે તો ખાવા બેઠો છે કઈ રીતે. કારણ કે હકડાય છે હોય બહુ વાળા જોયેલા આંખે દેખી વાત છે. ક્યાં ગઈ ભારતની સંસ્કૃતિ, જાનો આવતી વેવાયોના કેવા સત્કાર થતા, કેવું સન્માન હતું. ને ત્યારે ગમે હોય તો ભીખ માગતો થાળી લઈને ઉભો રહેવાનું, એટલે 200 રૂપિયાની મકરાણી ભાઈ નાખતી હોય અને એ પણ કેમ નાખે આમ કરીને એવું થાળી નાખે તો એનું 8 રૂપિયા લેતી આવે આમાં નાખે. હાલે હાલે એટલે આવું તો આવું હાલે છે આવરામાં. હું ખાવું અમારે પાછા કે તમે અમારા વાળા આમ ખાવ નહીં, પણ તમારે ખાવાનું હોય તો ખાય ને. જોકે પહેલેથી જ કચરો હાલ આવે છે, રસોડામાં બેઠા હોય ઈ બધા શાકતા શાકતા ખાતા હોય. શાખે શું કરે, લઈને એટલે દાળ શાક ને ભજ્યું શાક ને તો ઓલો ઉભર ઉભરા થૂકતો આવું, એને ધીરું હોય પણ પહેલેથી. આમાં ક્યાં ક્યાં સંસ્કાર ગયા આપણા, એટલી ભાન નથી કે રાંધતા રાંધતા ખવાય નહીં પેલા, કારણ કે ભગવાનને ધરાવવાનું હોય શુદ્ધ રખાય. આગળ કેટલા આપણીથી ઊંચા નાના મોટા સંતો જમવાના, આપણે હેઠે એને ખબર આવે કયા ભાવ છૂટશે. ભાવ હોય પણ ભાન તો હોવી જોઈએ ને આ કે આમ દેવું જોઈએ, પણ બગડી ગયું છે અત્યારે બધું. ત્રણ ત્રણ વાર પૂછવા આવતા જોઈ છે પ્રભુજી કઈ બેસાડીને હાલ્યા હતા, અત્યારે તો ઉભા ઉભા કોઈ ભાન નથી રે ખાવાની કે બેસવાની કે હાલવાની. માનવોને ગીતાનો સૌથી પહેલો પ્રશ્ન બીજા અધ્યાયમાં અર્જુનનો હિત છે, ભાષા જે વિદ્વાન હોય બુદ્ધિમાન હોય વૈષ્ણવ હોય કેવું બોલે કેવું હાલે ક્યાં બેહે કેમ ખાય બધું કયો બોલો. અર્જુન ને ગીતામાં એ પૂછવું પડ્યું, આપણે પૂછ્યું છે એને ખબર છે કેમ બેહે કેમ કહેવાય. દ્વારિકા વાળો જેનો રથ હાંકતો એમને ખબર હોય, બધી બધી ખબર હોય. આપણે સુધારીએ, આપણે વડીલ છીએ, આપણા ઘરમાં એવા સંસ્કારો, આપણા રાજ્યમાં આપણા દેશમાં ધીરે ધીરે બધું થશે. આપણે પોતે સુધરો ને બધા સુધરી જાય. હું ઘણી વખત કહું છું કે એક ગામમાં શેરીમાં આજુબાજુમાં 10 ઘર હોય આ બાજુ આ બાજુ, સૌ પોતપોતાના આંગણું વાળે આખી શેરીનો સાફ થઈ જાય, પોતપોતાના ભાગમાં સૌ વાળેલે તો થઈ જાય કે નહીં આખી શેરી. એમ આપણે સુધરી જાય બધા સુધરી જાય, પણ આપણે વહીવટી કરવી છે કે ઓલો સુધરે આપણું જોતા જ નથી. પવિત્રતાથી વેદોથી અનુકૂળતામાં કમસે કમ એટલું રામકથાથી આ પાક લીલાથી એટલું શીખો કે જે કઈ વસ્તુ આવશે એ પેલા ભગવાનને ધરાવીને સત્વગુણી તુલસી પત્ર નાખીને ઠાકરને ધરાવીને પછી જ ખાશું. એ તો ગીતામાં લખ્યું છે કે ભગવાનને ધરાવ્યા વગરનું ખાવું એ પાપ છે. બીજા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ કહે છે ભજંતે અગમ પાપા પચંતે આત્મ કારણા, મને ધરાવ્યા વગરના જે લોકો જે કઈ ખાય છે એ કેવલ પાપ જ ખાય છે બસ, અને એનું કર્મનું બંધન લાગશે. કારણ કે અન્નમય જીવ છે, એને કાપવા વાળામાં કેટલી મજૂરી કરી છે, કેટલાના દિલ દુખાવા છે, અને બધું પાપ ખાવા વાળાને ભોગવવું પડશે. પણ જો એ ભગવાનનું છે, પૃથ્વી ભગવાનની અન્ન ભગવાનનું એને આપ્યું, એને ધરાવવામાં આવે તો એની પવિત્ર દ્રષ્ટિ પડતા એના પાપ બધા વયા જાય અને એ પ્રસાદ થઈ જાય. એ ખાવાથી તમને કરમ નહીં લાગે, તમારું શરીર પણ નિરોગ રહેશે અને બુદ્ધિ તેજ રહેશે, આરોગ્ય પણ વધશે અને બુદ્ધિમાં બહુ સુંદરતા વધશે. પણ જો પાપ ખાતા રહેશો, એટલા માટે પાપ ખાવાથી તો આપણી બુદ્ધિ જડ થઈ ગઈ, સત્ય આપણને સમજાતું નથી, મૂર્ખાઓ પાખંડીઓ આપણને છેતરી ગયા એમ, કારણ કે આપણું અન્ન બગડી ગયું, મન બગડી ગયું, બુદ્ધિ બધા થઈ ગઈ. એટલે જોવા છતાં આપણે આંધળા છીએ, સાંભળવા છતાં આપણે ઘેરા છીએ, કારણ કે સત્ય સ્વીકાર નથી કરતા. તેનો અર્થ જ થયો ને, મતલબ ઉપલો માળ કામ કરતો નથી, કારણ કે અન્ન એવું જાય છે. કથા કીર્તન તો સાંભળતા નથી આપણે, એટલે જ આ બધી તકલીફ થઈ. કારણ કે અરે કથા માળા કરી તો પાપે પાપી પેટ નું હું, તે પાપી પેટ હું કઈ રાખે, સોખું પેટ રાખ ને પ્રસાદ નાખીએ. ક્યાં કીધું ભગવાને પેટ આપ્યું છે, પાપી આપ્યું, પાપી આપણે બનાવ્યું, ન ખાવાની વસ્તુ નાખીને પાપી આપણે બનાવ્યું, ભગવાને પાપી પેટ નથી આપ્યું. અને કોઈ કે સાંભળ્યું અત્યારે લગી ઇતિહાસ જીવનની સાંભળણમાં કે ભૂછા કોઈ મળી જાય, વધારે ખાઈને ઉલ્લી જતો દાખલા છે, ન ખાવાનું ખાઈને ઉલ્લી કે ભૂછો કોઈ નહીં જ મળ્યો. પણ આપણે ભજનની વાત આવે તો તરત જ માનો તો પેટનું શું થાય, માના છે. આ બધા ધન્ય છે, કાગભૂષણજીના ચરણોમાં ખોટી દંડવત છે કે જે કાગ શરીરમાં હોવા છતાં આખા માનવ સમાજને શિક્ષા આપે છે કે રામના મુખમાંથી નીકળેલું એઠું જ એને ખાવું છે, નકર નથી ખાવું. અને રામ પણ એની આરે એવું જ કરતા, બધા આવે કાગભૂષણજી આવે એટલે એની આરે બસ ખિલકાલિયું કરે, એને જોવે, એની વાહે દોડે. એક વખત તો સખીએ ચોખી ચોખવટ કરી એક દાસીએ કે માં કઈ 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 જેના સંરક્ષણમાં વધારે રામ ચારે ભાઈમાં જ રહેતા. અને જો સુમિત્રા લક્ષ્મણને લઈને એના મહેલમાં જાય, કૌશલ્યા લઈને રામને એના મહેલમાં જાય, તો આની પર રામે રોવે ને એની પર લક્ષ્મણ રોવે. સુમિત્રાજી લઈને આવે કે દીદી આ માનતો નથી, તમે ક્યાંય હું રાવ રામની બાજુમાં જેવો હું રહે દાંત કાઢે. એટલે કૌશલ્યા કીધું મને એમ સમજાતું ના રામ કેમ રોરો કરે, હવે ખબર પડે લક્ષ્મણ હાટું. તો ચારે ભાઈને ગમે ના ત્યારે સુમિત્રાના મહેલમાં હોય કે કઈ કઈ કે કૌશલ્યા અલગ નહીં ચારે ને એવું પણ વર્ણન છે કે ચાર એકબીજાને દુઃખ પીવરાવતી, કોણ વાત્સલ્યમાં કોણ બધી પરિપૂર્ણ માતા હોય. એટલો મેળ હતો ચારેય ભાઈઓમાં, ત્રણેય સ્ત્રીઓમાં, એની એક અલગ કથા થાય એવું છે. કેમ દરાણી જેઠાણી, કેમ મેળ રહેવાનું, કેમ ભાઈઓ એ રહેવાય બાળપણથી ચારેય ભાઈ. હલે ને કોઈ વાતમાં ભરત શત્રુઘ્ન કે રામ નો, રામ જ્યાં જોવે જામ જે ખાય ઈ જ્યાં હલે ઈ જ વાત, બીજી વાત જ નહીં. બોલો, એટલું અનુગમન પહેલેથી રામાયણ દેખાડે. આ રીતે કાગભૂષણજી સખી કમ્પ્લેન કરે છે, કઈ કઈ ને એક પ્રસંગ છે કે આ કાગ ને રામ બહુ હાચવે છે અને તકલીફ આપણને પડશે. કેમ? આજે સવારે મેં જોયું, શું જોયું તે આ કાગડો, આપણે સવારે રામને પૂરી આપી હતી ને લઈને ભાઈ ગયો, અને હાથમાં લઈને ભાઈ ગયો પૂરિયું, પણ એની ચા ચડી ગઈ હોય તો, અને આપણે રામને કમળ જેવાના કોમળ અંગો છે એને, તો બીજી આવીને કીધું તને ખબર નથી તું મોડી આવી. કેમ? હા કઈ કઈ મારી વાત સાંભળો, હું આ બ્રહ્મ મુહૂર્તમાં મંગળામાં હું આવી હતી, હા તો શિંગારમાં પ્રસાદ વખતે આવી હતી, મંગળામાં હું આવી હતી, મને ખબર છે સાચી વાત. કે હું છું તું કે તાકે રામે છે ને એ જેવો એ કાગડો શરીરમાં સ્નાન કરીને બેઠો હતો ને, તો રામે પૂરી એમ દેખાડી, કાગડો બિચારો નજીક આવ્યો, દેખાડી તો જેમ નજીક આવ્યો ને આમ મારે લઈ લીધી. આપણા વાંક થઈ છે, બે ત્રણ વાર દેખાડીને લઈ લીધી, જેવી દેખાડા સામે આવે ને તો એની સામે ખાધી, ખાઈને ઓલાને એમ આપશે, ખાઈને પાછી લઈ લીધી. ત્યારે કાગી ત્યારે આંચકીને લઈ ગયો છે આપણા રાજકુમાર ના આમાં વાંક છે. જયંતિ ઓલાકાને ખાવું નતું, એ વાટ જ બેઠો, જયારે પડે ને વધે જ ખાય, પણ આને એને દેવા માટે બોલાવ્યો, પછી એની સામે ખાધું અને તોય કોરો કાઢ્યો, અને એક બે વાર નહીં ત્રણ ચાર વાર કાગભૂષણ ની ગયો, તો ભાઈ ચલ્યો તાર હું લઈ જ લઈશ. હા પ્રસાદ આપણે તો વાંધો નહીં, જતા કરે ભક્તો કહો ને પ્રસાદ હોય તો થાંભલા એટા નાખેલા ને દાખલા, પ્રસાદ આપે તો હું ન કરે માણે, પણ ક્યારેક આપે તો વાંધો નહીં. ભાગ કાગભૂષણજી નો વાંક નથી, કે આ કાગડા નો વાંક નથી, આનો વાંક છે. હકીકત રામ ક્યારે આનંદ કરતા, આ રીતે સતત પાંચ વર્ષ સુધી જ્યાં સુધી ભગવાન પૌગંડ વૈનાનો છે ત્યાં સુધી હારે રહ્યા છે. કોણ? કાગભૂષણજી. અદભુત લીલા કાગભૂષણજીની છે, અને ભગવાન રામની અદભુત લીલાઓનું વર્ણન છે. કૌશલ્યા એક વખત પારણામાં ભગવાન રામને સુવરાવી, હિંચકો નાખીને રામ હુઈ ગયા એમ સમજી, અને ગઈ મંદિરમાં, મંદિરમાં જઈને ભોગ બનાવી, વિષ્ણુ ભગવાનને અર્પણ કર્યો, ત્યાંથી મહેલના કામમાં લાગી, અને તરત પછી ભોગ લેવા માટે આવી તો સાક્ષાત રામને બેઠા બેઠા ખાતા. એને એમ થયું કે હલ તો ક્યારે શીખી ગયો અને ક્યારે આવી ગયો, જોઈ ગઈ ઝાંખીને. તેને એમ થયું કે ના તો સીધી ગઈ, ક્યાં ઉતર્યો કેમ છે, આને આને ખાવા દો, ત્યારે ત્યાં ગઈ તો ત્યાં રામ હુતા છે, વળી પાછા આવ્યા તો અહીંયા ખાય છે. ચક્કર ખાઈને હુઈ ગયા કે આમાં કઈ સમજાતું નથી. ભગવાનની આ લીલા, બાળકો આરે રમતા હોય ત્રણ વાર દસ વાર બોલાવે આવે જ નહીં, રમતમાં એટલો આનંદ. અને સુંદર ભગવાનનો શિંગાર કર્યો હોય, કાજલ આંજ્યું હોય, અને કરધની પહેરાયું હોય, નુપુર વાગતા હોય, બાજુબન મેખલા, અને એ અદભુત મનોહર ભગવાનની બાલમાધુરીનું રૂપ, સખાઓની સાથે રમતા, માતા વારંવાર બોલાવે ન આવે, દુશરજીક બોલાવે છે એમ કે ત્યારે ઠમક ઠમક રામ ચલી આવી, એકદમ હસતા ખીલતા નાચતા નૃત્ય કરતા ભગવાન રામ આવે, દશરથજી એને ખોળામાં બેસાડે અને પ્રસાદ ખાય. જુઓ દશરથજીનું ભાગ્ય, પર બ્રહ્મની હારે ખોળામાં પ્રસાદ લે. અત્યારે તમને ખબર છે ને, અત્યારે આ બધી અહીંયા ગામડામાં તો બહુ નથી, પણ અમે શહેરમાં જોયેલું છે અને અમારા વિદ્વાનો દ્વારા સાંભળ્યું છે, અને તમને અનુભવે છે. કોઈક નાનો એવો કલાકાર થઈ જાય એની હારે સચિન તેંડુલકર, ડિનર વિથ સચિન તેંડુલકર, તો કેટલી ક્યાં તો ફરતો અત્યારે ડિનર છે મારે, એને હવે તીજ ને ક્યાં વિશ્વકર્મા છે. જો કોઈ સ્ટાર હોય, કોઈ ખેલાડી હોય, એ કંઈક યશ એને મળી ગયો હોય તો લોકો એની હારે ફોટો પડાવવામાં અથવા એને ખાવામાં એટલો ગૌરવ અનુભવ કરશે કે આહા ભગવાન મળી ગયો. એટલો તો તમે દશરથના ભાગ્યને વિચાર કરો, ડિનર વિથ રામ એના હાલે, લંચ વિથ રામ એના ખોળામાં બહેન રામ જમે, એટલું ભાગ્ય છે દશરથનું. દેવતાઓ પણ શેષ શારદા ની બુદ્ધિ સમાપ્ત થઈ જાય, દશરથ ને કૌશલ્યાના ભાગ્ય આવે, ભાગ્યવાન છે દશરથ મહારાજ. અને આપણે કઈ કમ ભાગ્યવાન નથી કે દશરથ કૌશલ્યાના કુંવરની કથા કરવી છે, કીર્તન કરવી છે, એનથી મોટા ભાગ્યવાન છે. કારણ કે એટલું જ પુણ્ય, એટલું જ ભક્તિ ફળ પ્રાપ્ત કરાવે છે આ રામ. આ રીતે રામજીની દશરથ ને કૌશલ્યની સાથે અનેક અનેક લીલાઓ ગોસ્વામી કે ગ્રંથ પૂરો થઈ જાય, મારું આયુષ્ય પૂરું થઈ જાય તો પણ હું પૂરું ન કરી શકું. અલગ અલગ સંસ્કારો એના થતા રહ્યા. ચુડાસણ કર્ણ ભેદ સંસ્કાર, કાન વિંદાવાળાને લાવવામાં આવ્યો, કારણ કે ક્ષત્રિયના દીકરાને કાન, બ્રાહ્મણના દીકરા, બધાને કર્ણભેદ સંસ્કાર કરવામાં આવે. અને કુંડળ ક્ષત્રિયો તો પહેરે છે, બ્રાહ્મણો પહેરે છે, આજની તારીખમાં એ પહેરે. ઈ જે બ્રાહ્મણ ઈ જે બોલાવ્યો તો ના પાડી દીધી એને, જ્ઞાન રામ કોમળ કાનમાં એ ક્યાં નાખવી, કેમ હો રોવા માંડ્યો કે હું નહીં કરું. તું નહીં કરો બીજો આવશે, એ કદાચ તું કર ને ભાઈ, તારું નામ થઈ જાય, જ્યાં જાય રામાયણ થાય ને તારા શીખવા પડશે. રામના કાનો ક્યાં હોય જ્યાં, તું નહીં કરતા વિધિત માર્ગ કરવાની છે, એટલે તું પેલા તું તારી જીવન હું આશીર્વાદ આપું છું. વશિષ્ઠ કે નહીં વાંધો આવે. સાત વર્ષના થયા ક્ષત્રિયના દીકરાને સાત વર્ષે ઉપનયન સંસ્કાર કરવાના હોય, બ્રાહ્મણના દીકરાને પાંચ વર્ષે, વૈશ્યને નવ વર્ષે, બધી વિધિ છે કયા વખતે કયા સંસ્કાર હોય. સાત વર્ષના થયા ચારેય ભાઈને ઉપનયન સંસ્કાર કરવામાં મુંડું કરવાનું આવ્યું. પહેલી વાર શું કહેવાય, મવાળા ઉતારે વાળા ઉતારે, બોલો નાય જેને નક્કી કર્યો હતો રાજાનો સ્પેશિયલ સ્પેશિયલ હોય ને, અમુક અમુક ક્રિકેટરો સ્ટાર હોય એના સ્પેશિયલ રાખે ઈવડાઈ, તો દશરથજીને સ્પેશિયલ ન હોય અવધ પતિને. આખી આવીને પગે લાગ્યો વશિષ્ઠજીને, વશિષ્ઠજી મંત્ર ભણવાના હતા, આખી સભા સત્સંગ થયો હતો અને યજ્ઞ થશે, કારણ કે ઉપનયન સંસ્કાર, બધાને ભોજન રૂપ એટલી બધી આવી ગયા હતા. અને ઓલો નાય વશિષ્ઠજીને પગે લાગે કે હું નહીં વાળ અડાડું, કારણ કે આ અસ્ત્રો રામને અડાડવો કેમ, આટલા કોમળ કમળ જેવું જેનું શરીર, આ પૂર્ણ બ્રહ્મ આનંદ ચિન્મય પરમાત્મા, એને અસ્ત્રો નો મારથી અડાડે. તો જે ઓલા કાનવિંદુવાળાને કીધું આને કીધું આનો ડાયલોગ વશિષ્ઠજી, કે તું નહીં તો બીજો, બાકી આ સંસ્કાર કરવાના છે, અને તું રાજાનો સ્પેશિયલ અને માહિર છો, અને હું વશિષ્ઠને બેઠો બેઠો વેદ વાંચી, સૂર્યવંશનો ગુરુ, તું બીવે શું કામ તારી કોઈ વખત કદાચ આમ તેમ થયું ને નામ મારું ચડી જાય, કારણ કે ભૂલ થઈ ગઈ તો ઠેઠ થઈ ગઈ થઈ જાય મારું નામ, એટલે એ જીતો તો બિચારો. પણ હકીકત એનો ભાવ હતો કે બ્રહ્મને પગે લગાય, નહીં કે બ્રહ્મના માથે વાળ કપાય, એનો ભાવ એ હતો. પણ આ સેવા હતી હકીકતમાં, કારણ કે આ ઉપનયન સંસ્કાર ક્ષત્રિય મનુષ્ય ધર્મની ભગવાનને લીલા કરી હતી. અને આ રીતે ઉપનયન સંસ્કાર કરાવી અને ભગવાન ગયા વશિષ્ઠ ઋષિના આશ્રમમાં વેદ ભણવા માટે. ગોસ્વામી તુલસીદાસ લખે છે કે જેના વેદ જેના વેદ જેના શ્વાસમાંથી નીકળે છે, વેદોના જે રચયિતા છે અને વેદોને વાંચ્યા પછી જે બ્રહ્મને પ્રાપ્ત કરવાના છે, એ પર બ્રહ્મ પોતે સ્વયં આચરણ કરીને મનુષ્યને શીખવાડવા માટે વેદ વાંચવા માટે જાય છે. ગુરુ ગૃહ ગય હું પઢન રઘુરાઈ, ગુરુ ગૃહ ગુરુ ગૃહ ગય હું પઢન રઘુરાઈ, અલ્પ કાલ વિખ્યાત ગવાઈ, સુખ ભારી ગુરુ ગુરુ ગૃહ ગય પઢન ગોરાઈ, સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રાધે, શ્યામ 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 રાધે, શ્યામ 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 રાધે, શ્યામ શ્યામ રાધે, શ્યામ 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 રાધે, શ્યામ 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 રાધે, શ્યામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ.
सीताराम राम राम सीताराम राम राम राधा श्याम 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 राधे श्याम श्याम राम
सीताराम तुम्हारी जय जय हो
सीताराम तुम्हारी जय जय हो
राधे श्याम तुम्हारी जय जय हो
राधे
दशरथ जी तुम्हारी जय जय हो सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम
सीताराम राम राम सीताराम राम राम द्वारिका नो नाथ मारो राजा रण छोड़ भज द्वारिका नो नाथ मारो राजा रण छोड़ द्वारिका नो नाथ मारो राजा रण छोड़ भज द्वारिका नो नाथ मारो राजा रण तो राजा रण छोड़ रे रंगीलो रण छोड़ राजा रण छोड़ रे रंगीलो रण छोड़ राजा रण छोड़ रे रंगीलो रण भजवारी कानो नाथ मारो राजा रण छो भजवारी कानो नाथ मारो राजा रण छो
जबरी बाईना मोर खादा राजा रण छोड़े
जबरी बाईना मोर खादा राजा रण छो
राजा रण छोड़ रे रंगीलो रण
राजा रण छोड़ रे रंगीलो रण छो
भजो द्वारिका नो नाथ मारो राजा रण छो
भजो द्वारिका नो नाथ मारो राजा रण छो
भजो द्वारिका नो नाथ मारो राजा रण छोड़
भजो द्वारिका नो नाथ मारो राजा रण
छो शर्मा भाई नो किचड़ो खादो राजा रण छोड़े
शर्मा भाई नो किचड़ो खादो राजा रण छो
देवी तुलसी नी भाजी खादी
भजो
द्वारिका नो नाथ मारो राजा रण छोड़
भजो द्वारिका नो नाथ मारो राजा रण छोड़
मीरा बाईना जेर पीधा राजा रण छोड़े
मीरा बाईना जेर पीधा राजा रण छोड़े
चौपनी ना छीर पूरिया राजा रण छोड़े
चौपनी ना छीर पूरिया राजा रण छोड़े
मीरा राजा रण छोड़ रे रंगीलो रण गंगा पाई ने प्रीत पारी राजा रण छोड़े भजो द्वारिका नो नाथ मारो राजा रण छोड़े
भजो द्वारिका नो नाथ मारो राजा रण छोड़े
भक्ति करवी तो ना डरवो दुर्जन लोकती
भक्ति करवी
वालो मारो अनंत समय ना मेली बजिए प्रेम की रे
वालो मारो अनंत समय ना मेली बजिए प्रेम
की रे भक्ति मीरा बाए की दी
भक्ति मीरा बाए की दी
गिरजा राणा जी की दी
गिरजा राणा जी की
वाले मारे देर हड़ा हड़पीता दुर्जन देखता रे
वाले मारे देर हड़ा हड़पीता दुर्जन देखता रे દેખતા ભક્તિ કરવી તો
વાલે મારે નાગર ના જમાડી દુર્જન દેખતા રે હે વાલે મારે નાગર ના જમાડી દુર્જન દેખતા રે ભક્તિ પ્રહલાદ જીએ કીધી
પ્રહલાદ જીએ કીધી
ગિરિજા હિરણા કંદે કીધી
ગિરિજા હિરણા કંદે કીધી
હે વાલે મારે નિમરાની વખે વાલે મારે આરોગ્યા દુરી દેખતારે
વાલે મારે કામો આરોગ્યા દુરી દેખતારે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે
હરે
ગૌર પ્રેમાનંદે હરિ હરિ સીતારામ લક્ષ્મણ ભક્ત હનુમાનજી મહારાજ ભગવાન નો એક સુંદર સ્વભાવ છે કે એ ભક્તિથી રીઝી જાય છે. કોઈ પણ ભક્ત એને ભાવથી ભજે તો ભગવાન પણ એને ભજે છે. અને તમે આમ થોડોક બુદ્ધિથી વિચાર કરો ને તો આખા જગતને ભગવાનને ભજવા જોઈએ. કારણ કે જગત એનું, પૃથ્વી એની, હવા એની, શરીર એને આપ્યું હે ને, પણ છે ઊંધું. માણસો નથી ભજતા, માણસો તો ભોગ કરે છે. અને ભગવાન તોય આપણું ભજન કરે છે. બોલો, આપણું ભજન કરે એટલે તોય આપણને શ્વાસ આપે છે, તોય આપણને અન્ન આપે છે, તોય આપણે ખાવી તો ભગવાન પચાવે છે, હે ને, આપણને જગાડે, આપણને ચલાવે. તો ભજન તો ઈ આપણું કરે છે. અને આપણું મારું તમારું કે આ ગામ પૂરતું નહીં, આખા વિશ્વનું. એટલા માટે વશિષ્ઠજી નામ રાખે છે ભગવાન શ્રી કૌશલ્યાના પ્રથમ પુત્રનું, શ્રી રામ. જે સિંધુ, આનંદના સિંધુ છે, પણ જેના એક સિંધુના બિંદુથી આખું વિશ્વ આનંદ અને સુખને લે છે, એટલા માટે રામ નામ રાખે છે. પેલું રામ. રમંતે યોગીનો અનંતે સત્યાનંદે ચિદાત્મની ઇતિ રામ પદે નાશો શબ્દ બ્રહ્મ ઇતિ ધીયતે. ઉપનિષદો કહે છે કે પરબ્રહ્મ ભગવાન પરમાત્માને રામ શું કામ કહે છે, રામનો શું અર્થ થાય? તો અહીંયા સરળતાથી વશિષ્ઠજીએ કહી દીધું કે આનંદ અને સુખના સ્ત્રોત હોય અને જે બધાને સુખ અને શાંતિને સમુદ્રમાં ડૂબાડી દે એને રામ કહે છે. પણ મોટા મોટા મહાયોગીજનો અનંત વર્ષોથી યોગ તપ બલ સમાધિમાં જેનું ભજન ધ્યાન કીર્તન કરે છે, એ પૂર્ણ બ્રહ્મ જે યોગીઓના મનને આનંદ આપે છે, રમંતે યોગીનો, અને જે અનંત છે, જે સત્ય છે, જે ચિદાનંદ છે, સત્યાનંદ ચિદાત્મની ઇતિ રામ પદે નાશ. એટલા માટે એ બ્રહ્મને રામ કહે છે. આખા વિશ્વને રામ પ્રેમથી ભરી દેશે અસ ભરત. એટલા માટે ભરત શત્રુઓને જે હંફાવી દેશે, કોઈ પણ શત્રુની સામે, કોઈ પણ શત્રુનું આ બાળક સામે નહીં હાલે, એટલા માટે આ શત્રુઘ્ન છે. અને જેનું એક જ લક્ષ્ય છે ભગવાનની સેવા, જેની નિષ્ઠા અને દ્રઢતાનો કોઈ જોડો નથી, એટલે સુમિત્રા તારા બીજા કુંવરનું નામ હું લક્ષ્મણ રાખું છું. નામકરણ સંસ્કાર પણ કર્યા છે. સંત બહુ સુંદર કહેતા હતા લક્ષ્મણજી વિશે. લક્ષ મન એ શબ્દ છે આમાં. લક્ષ વત્તા મન, લક્ષ્મણ મન. આપણે ગુજરાતીમાં હણા લગાડીએ છીએ, પણ મૂળ અર્થ ન છે લક્ષ્મણ, જેવી રીતે અહીંયા પણ લખ્યું છે ભાષામાં, દેહાદ ભાષામાં લક્ષ્મણ. તો લક્ષ આપણા બધાનું લક્ષ એક જ છે, ભગવાન. ગીતામાં કૃષ્ણ કહે છે એકે રે કુરુ નંદન, એક જ લક્ષ છે એ ભગવાન. અને જેના મનમાં જેને ભગવાનને લક્ષ બનાવી દીધા છે, બીજા કોઈ ભગવાન સિવાય જેને કોઈ મહત્વ નથી, એવું જેનું સુંદર મન છે એને લક્ષ્મણ કહે છે. જેના મનમાં કૃષ્ણ રામની સેવા એ જ જેને લક્ષ બનાવી લીધું છે, એટલા માટે એને લક્ષ્મણ કહે છે. પ્રાત ઉઠી કે પ્રાત કાલ ઉઠી કે શ્રી રઘુનાથા, માત પિતા ગુરુ ના વહી માથા. સવારમાં પ્રાત કાલ વહેલા જાગતા, પ્રાત કોને કહેવાય ખબર છે ને, પ્રાત. બપોર કોને કહેવાય, પ્રાત કોને કહેવાય? સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન રામ અખિલ બ્રહ્માંડનો ધણી, સૌથી પહેલા વહેલા જાગી અને રઘુનાથ શું કરતા, માતાને પિતાને ગુરુના ચરણોમાં વંદન કરતા. જો ભગવાન શીખવાડે શું કરવું જોઈએ. આજે તો પ્રણામ કરતા નથી, કરાવે છે. ક્યારેક ક્યારેક પછી લાગે ભાઈ તું હવે રહી જા, રોકાઈ જાય આ કામ કરતો. હામાં પગે લગાડે છે લાગવાની બદલે. તો માતા પિતા એવી આશા નહીં ધારો કે અમને ન લાગે, કાંઈ માતા પિતા લગાડે ને ધારું બસ ખુશ રહે બિચારા. પણ આ રઘુકુળના સંસ્કાર છે કે ભગવાન સ્વયં માતા પિતાને ગુરુજનોને પગે, આખી દુનિયા જેને પગે લાગે, શિવ જેને પગે લાગે, એ ભગવાન માતા પિતાને ગુરુને પગે લાગે. શીખવું જોઈએ આપણે પણ. યહ ચરિત્ર મેં કહા જો ગાઈ, આ ચરિત્ર મેં ગાયું, હવેની કથા છે એ ધ્યાનથી સાંભળજો. શિવજી કહે છે, હું નથી કહેતો એની ઉમાને, પાર્વતી ને કહે છે કે અત્યારે લગી મેં રામનું ચરિત્ર જે ગાયું એમાં તમે થોડુંક ખુઈ ગયા હોય, થોડોક બહુ લાગ્યો હોય, વધારે ખાઈ લીધો, વાંધો નહીં, પણ હવે જે કહું છું એ ધ્યાનથી સાંભળજો. એમ કહે છે, હું તમને નથી કહેતો ધ્યાનથી સમજો, તમારે જેમ સાંભળ્યું એમ સાંભળજો. પણ શિવ પાર્વતીને એમ કહે છે, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, વિશ્વામિત્ર નામના મહામુનિ જ્ઞાની વધાર્યા છે અવધમાં. સહી વિપિન, વનમાં રહેનારા વ્યક્તિ વનમાં આવ્યા છે, વનમાં રહેનારા વ્યક્તિ મહેલમાં આવ્યા છે, કહેવાનો ભાવ. જપ યજ્ઞ યોગ જેનું મૂળ કામ છે, એ કાર્યમાં ડિસ્ટર્બ વાંધા તકલીફ આપતા હતા મારીચ અને સુબાહુ, અને એના દુઃખથી કષ્ટ પામી અને દશરથજીની પાસે સહાય લેવા માટે. યજ્ઞ કાર્ય અટકે નહીં, યજ્ઞ અટકે તો રાજાનું દોષ લાગે હે ને, એની સભા એની પ્રજા, એટલા માટે દશરથજીની પાસે આવે છે. વિશ્વામિત્ર જેવા આવે દશરથજી એનો સંસ્કાર ભૂલ્યા નથી, આગત સાદગત સત્કાર સામૈયા ભોજન પૂજન પ્રાર્થના આરતી પૂર્ણ સત્કાર કર્યા વિશ્વામિત્રના. અને પછી પ્રેમથી દશરથજીએ પૂછ્યું કે ભગવાન, તમારી કૃપાથી અયોધ્યા પરમ સુખી અને આનંદમાં છે, હું તમારું શું એવું કાર્ય કરું, હું તમે શું ઈચ્છાથી આવ્યા છો, નિસંકોચ જણાવો. દશરથજી બે હાથ જોડી અને પ્રેમથી પૂછે છે કે બોલો, આજ્ઞા કરો ઋષિવર મુનિવર, હું શું કાર્ય કરું તમારું. ત્યારે વિશ્વામિત્ર, ગાધી તનય મને ચિંતા વ્યાપી, એના હૃદયમાં જે ચિંતા હતી ગાધી તનયના હૃદયમાં એને કીધી, કારણ કે એને વિશ્વામિત્ર તિકાલજ્ઞ હતા અને એને ખબર હતી કે અસુરોને મારાવાળા સ્વામી હરિ જે નિશાચરોને મારશે એ પ્રગટ થઈ ચુક્યા છે. અસુર સમૂહ સતાવહિ મોહિ, મેં જાચન આયઉ નૃપતોઈ. અસુરો મને બહુ હેરાન કરે છે, મારા યજ્ઞ અટકાવે છે, એટલા માટે હે રાજા હું તમારા બે પુત્રોને લેવા આવ્યો છું. જુઓ, બહુ મોટી માંગ હતી. દશરથજીને એમ હતું કંઈક થોડું ઘણું માંગશે, પણ એમાં પ્રાણ જ માગ્યા સમાન હતું, કારણ કે રામ દશરથના પ્રાણ હતા.
અનુજ સમેત દેહું રઘુનાથા,
અનુજ નાના ભાઈ સાથે દેહું રઘુનાથા, રઘુનાથ આપો.
નીચી સરબધ મેં હોવસનાથા,
જેથી હું રાક્ષસોનો વધ કરી શકું, અનાથ બન્યો છું યજ્ઞ વગેરેનો, રામ ને લક્ષ્મણ ને પામીને હું સનાથ થઈ જઈશ. દશરથજીને તો ચક્કર આવવા માંડ્યા વાત સાંભળીને, ભાવ ભરે કૌશલ્યા આદિ રાણીઓ, કારણ કે રામની માંગણી સિદ્ધિ, એક તો વર્ષો પછી આટલો અયોધ્યામાં આનંદ રામની ઉપસ્થિતિના કારણે. હવે સામાન્ય છોકરા હોય, દુઃખ દેતા હોય, નડતા હોય, એને કોઈ બાપા ન આપે, રામ જેવા છોકરાને કોઈ આપ વિચાર કરો. પણ ધન્ય છે એ રઘુકુળના સંસ્કાર કે આપશે, કાલ આપશે. આજ રામ જન્મ થયો છે, દશરથજીથી વિદાય વિરહમાં નથી નાખવા. અયોધ્યાને રામ રામ સંગ રામ દર્શન રામ મિલન આનંદ ઉત્સવમાં અયોધ્યા છે, આજ રામ મિલનમાં રહેવા દેવી છે, કારણ કે રામ વયા જાય પછી કાલ. પણ વિશ્વામિત્ર જેવા સાધુ સાધુ કોઈથી કોઈનું લેવા ન આવે, બહારથી લેતો જણાતો હોય પણ અંદરથી એને ડબલ કરીને દેતો હોય છે. બે પાંચ રોટલા કે ધોતી કુર્તી સમાજનું લે નહીં સાધુ, પણ એ સમાજનું ભલું થાય એવું સુંદર આત્માનું કલ્યાણ થાય એવું જ્ઞાન આશીર્વાદ એના પાપ બાળી નાખે, કેટલું ઘણું સાધુ આપીને જાય. વિશ્વામિત્ર બહારથી ભલે લાગતો હોય કે રામ લક્ષ્મણને લેવા આવ્યા છે, પણ દેવા આવશે સીતા હરે, સીતાને લઈને આવશે પાસે, જાનકીજીને લઈને આવશે. કાલે ચોથો દિવસ છે કથાનો, અને એમાં જાનકીજીના ગુણ ગવાશે, કારણ કે સીતાનું હવે પ્રાગટ્ય થશે. એટલે રામાયણમાં સીતા પ્રગટી ચૂક્યા છે પ્રિયાજી, પણ સંબંધમાં હવે આવશે. વિશ્વામિત્રની આ મોટી માંગ, દશરથજી આકુળ વ્યાકુળ, પણ હવે કીધું છે વશિષ્ઠ આદિ ઋષિઓની સલાહ સૂચન થઈ અને આગળ પ્રસંગ થશે. કાલે આજની કથાને હું અહીંયા સમય અંતર્ગત વિરામ આપું છું. આવો ભાવ અને પ્રેમથી અયોધ્યા ઉત્સવ આનંદને રામ કીર્તનથી ઋષિઓને દેવતાઓ મનાવે છે, આપણે તે श्री राम जय राम जय राम
राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम
श्री राम
जय जय राम श्री राम जय राम जय जय राम
श्री राम जय राम Jai Ram, Jai Jai Ram.
Jai Ram, Jai
Ram,
Jai Jai Ram.
Jai Ram, Jai Ram, Jai Jai Ram.
Jai Ram, Jai Ram, Jai Jai Ram.
Jai Ram, Jai Ram, Jai Jai Ram.
Jai Ram, Jai Ram, Jai Jai Ram. रोज उतारो रे सरयूज के तन धराओ तिलक करो रूपारू रे सरयूज के तन धराओ तिलक करो रूपारू रे
अंगे उद्यम आभूषण ने नयनो
आरती रोज उतारू रे
केड कटारे धनुष धारे रघुवीर ने जनगारू रे
केड कटारे धनुष धारे रघुवीर ने जनगारू रे
अहल्या सई में पड़ू चरण मां तन मन धन को मारू
आरती रोड उतारू रे
बाग मुनि नूर रूप जलई ने राघव गावने मोर मानुने
राघवनि रूप जगई में राघवने मोर मानुने